બોલો સ્વામી નારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા રમણ દેવ. તીર્થધામ સરદારને આંગણે 16મી સત્સંગ છાવણીમાં માય કાંગલા નથી રહ્યા ને, મારા સુધી પહોંચી જવાશે નક્કી થઈ ગયું ને. આપણે તો પગી જવાનું, આપણા જોગમાં એ પગી જવાનું, શું કહે છે. અદભુત પરચા પ્રકરણ પૂજ્ય પૂર્ણ સમય આપણને સંભળાવે છે. રાણા ભગત ને ભીમ ભગત માણા હારે બાંધનારો તો પૃથ્વી પર ઘણા કહેશે, જમની હારે બાંધે તેમ વિચારો ખરા. કોના જોડે જમની હારે બાંધીએ કે ને, તે જમની હારે જ આપણે બાંધવાનું છે. ઇન્દ્રિય અંતકરણ બધા કેવા છે, જમ જેવા કેવા છે, એની હારે જ બાંધવાનું છે ને એની સામે જ વિજય પ્રાપ્ત કરવાનો છે. આ દુનિયામાં તો આપણે કેવા કોઈને વેર છે, હે કોઈને અરે આ જગતમાં કોઈને અરે વેર છે ને, રાખવી નહીં. જેણે ભગવાન ભજવા એની કોઈની સાથે વેર બાંધવું જ નહીં. પણ આપણે નથી બાંધતા, પણ ઓલા ઇન્દ્રિયો અંતકણ તો સામે જ બાંધેવા છે બધા, જમ જેવા. એને પછાડી દઈ અને પુરુષોત્તમ નારાયણને પામી જવા માટે ભક્તો આવી અદ્ભુત સત્સંગ છાવણી ચાલી રહી છે, જેમાં આપણે હવે ગોપાળાનંદ સ્વામી શું કહેવા માગે છે, કેવી રીતે કરીએ, કેમ કરીએ કે જેથી કરીને જમને હેઠા પછાડી પુરુષોત્તમ નારાયણને પામી શકાય, એવી જે દિવ્ય વાતો લખી સ્વામીએ એને સાંભળીએ. છેલ્લે વાત આવી હતી આપણે પ્રિયવત આદિક અવતાર ન કહેવાય, નારદ સનકાદિક અવતાર કહેવાય, એ છેલ્લે પ્રસંગ. અને શ્રી હરિજી મહારાજને હવે રાજી કરવાનો શું ઉપાય છે, હવે રાજી કેમ કરવા, એ પ્રશ્નનો ઉત્તર જે ધર્મામૃત શિક્ષાપત્રી નિષ્કામ શુદ્ધિ પ્રમાણ વર્તે તો રાજી થાય, ને શ્રી હરિજીનું ક્યાં પરોક્ષપણું છે. ત્રણ ગ્રંથ બતાવ્યા, કયા ત્રણ ગ્રંથ, રાજીજીને કરવા હોય શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, એ પ્રમાણે વર્તે એટલે શ્રી હરિજી મહારાજ રાજી જ થાય. શિક્ષાપત્રી તો આમ બધાને પાળવાની છે, શિક્ષાપત્રી પણ બધાને વર્તવાનું છે. અને શિક્ષાપત્રીની બધાને ખબર એ છે, આપણને ખબર છે અને પરોક્ષ વાળાને ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી જેવો કોઈ ગ્રંથ છે, પણ બે ગ્રંથોની ખબર નથી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. નિષ્કામ શુદ્ધિ ગ્રંથ જોયો હોય એવા કેટલા, ઉશે આંગળી કરો તો, એવા કેટલા નિષ્કામ શુદ્ધિ ગ્રંથની ખબર હોય, ધર્મામૃત ગ્રંથની ખબર હોય એવા કેટલા, ઉશે આંગળી કરો તો. એટલે આ વડીલો કરતા તો આ વધી ગયા, હે ફરીને કરો તો જો, તમારા કરતા આમાં આંગળી વધારે ઊંચી થઈ છે. એ સંપદાને ઉજળું પાછું કહેવાય, શું કહેવાય, આ મળે છે લેતા જજો. શિક્ષામૃત નામનો ગ્રંથ એમ ત્રણેય આવી જાય છે, શિક્ષામૃત નામના ગ્રંથમાં ત્રણેય ગ્રંથ ભેળા આવી જાય છે. એ ત્રણ ભેગા કરો ને તો આટલો થાય છે, આમ આમ આટલો પડો, આમ એટલો જાડો, આમ આ સાઈઝ છે, આમ આટલી, આમ આટલી. પણ સિંહણ છે, સમજો, છે નાનકડો. શિક્ષાપત્રી છે નાની કે મોટી છે, હે ઊંચકી નો કેવી છે, ઊંચકી નો કેવી છે, હે બોલો તો ખરો, ઊંચકી નો કેવી છે, તે તમને હલકી લાગે છે, તો જ ભલામણ બધાનો ઊંચકી લે, હે ભલ ભલા નથી ઊંચકી શકતા, ભલ ભલા શિક્ષાપત્રી, હું તમે સમજો છો, ભલ ભલા શિક્ષા તરીને પાળી એકતા બોલો. ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ સિદ્ધિ ત્રણેય સત્સંગ જીવનની અંદર આવી જાય છે. ત્રણેય ગ્રંથોને શિક્ષાપત્રીમાં સમય સત્સંગ જીવનમાં સમય લીધા છે. એમાં નિષ્કામ શુદ્ધિની અંદર સંતોએ બ્રહ્મચર્યને સિદ્ધ કરવા માટે કેવા કેવા ઉપાય કરવા જોઈએ ને કેવી રીતે વર્તવું જોઈએ એને કહેવાય નિષ્કામ શુદ્ધિ. અને જેમાં મહારાજે ડગલે ને પગલે ઉપવાસો કરવાની વાત મહારાજ બતાવી છે. ફક્ત જેની અંદર 42 શ્લોકો છે. કેટલા? ફક્ત 42 શ્લોકો છે, પણ 42 શ્લોકની અંદર મહારાજે 47 ઉપવાસો લખ્યા છે. કેટલા? શ્લોક 42, ઉપવાસો 47. મહારાજ કે જો અજાણતા નારીનો સ્પર્શ થઈ જાય તો નકોડો ઉપવાસ કરે, એનું વસ્ત્ર હોય અને એ વસ્ત્ર મહારાજ કે ધોયા વિનાનું પડ્યું હોય અને અડી જવાય તો નકોડો ઉપવાસ કરવો. મહારાજ કે સ્ત્રી સંબંધી કારણ વિના વાતનું ઉપાર્જન કરીને વાત કરે તો મહારાજ કે નકોડો ઉપવાસ કરવો. એને કોઈ વસ્તુ ખાનગી મોકલી આપે એવમ કંઠે ખાનગી મોકલે તો એક ઉપવાસ કરવો. એણે માળા મોકલીને ખાનગી શિકારે તો એક ઉપવાસ કરવો. સ્વપ્નમાં સ્ફુરે તો તમારું નથી, અમારું કહું છું આ બધું, નહીં તો ઉપાય થા પાયા. અમારે જયપુરમાં એક ફેરી બરાબર બપોરની કથા હાલતી હતી અને નિષ્કામ શુદ્ધિ વંચાણી, અને એક ભાગ્યો બગડાટી બોલાવતો, ઘેરે ગયો સાંજે, એની માં કે હાલ જમવા, તો મોઢું ફેરવી ગયો. એને બાપા કે પણ તારી માં કે જમવા જ જા, તો ઊભો થયો જમવા બેઠો. એની માં કે હું પીરશું, લગાક બોલ તો ખરો. ઓલા બધા કે વળગાડ થયો, શું થયું? પછી એના બાપા એને પૂછ્યું, તને વાંધો હું તારી માં સામે જોતો નથી, બોલતો નથી, પૂછે ને જવાબ આપતો નથી. ત્યારે કે આજે હું મંદિરે ગયો તો એમાં આવ્યું, કોઈ પણ નારીને સામે બોલવું નહીં, એને સામું જોવું નહીં, એની વાત સાંભળવી નહીં, આવું આવ્યું આજ. એના બાપા કે આ સ્વામી આને પાય હું દીધું? અને બાપા તો ધુમાં પુમા થતા આવ્યા મંદિરે, એટલે તમે મારો છોકરાને હું પાય દીધું? એની માની હામ ઉજવતો નથી કે સંતો કે અમે તો કઈ કીધું જ નથી. અરે હું નથી કીધું, ખાતોય નથી ને પીતોય નથી. પછી યાદ આવ્યું, ઠેક આજ બપોર નિષ્કામ શુદ્ધિની કથા વંચાતી તેમ બેઠો તો એ સંતોને માટે નિષ્કામ શુદ્ધિ છે. સંતો નિયમ છે, નિષ્કામ શુદ્ધિમાં સંતોના નિયમ છે. અને બીજું ધર્મામૃત સત્સંગ જીવનના ચતુર્થ પ્રકરણમાં 62, 63, 64, 65મો અધ્યાય છે, એમાં સંતો નિયમ છે. નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની. બધા ભક્તોને કહું છું અહીંથી ધર્મામૃત લેતા જજો. શિક્ષામૃત નામનો ગ્રંથ છે, એમાં શિક્ષાપત્રી છે, ધર્મામૃત એ છે, અને નિષ્કામ શુદ્ધિ છે, અને સાથે હરિભક્તને કેમ વર્તવું જોઈએ તેને લખ્યું છે. કે ખાલી કંઠી બાંધી હરિભગત થોડા થઈ જવા હે, હે? અને દેશ વિભાગનો લેખ અત્યાર છે, લ્યો ઓલ નારાયણ કવચ એ નથી ને, નહીં કાઢી નાખ્યું છે. હા, એટલે લેતા જજો, સાચું કહું છું. આટલો જ નાનો ગ્રંથ છે પણ અતિ જીવન ઉપયોગી છે. ખાલી કંઠી બાંધવા હરિભગત નથી થવા, તો હરિભગત ક્યારે શોભે, અને હરિભગત આ લોકમાં સુખ્યો થાય, આ લોકને છોડીને મારા સુધી પહોંચે, એ હરિભગતના લક્ષણ કેવા હોય? બાકી તમને તાળી બગડાટી બોલાવા માંડ્યા હતા, કારણ કે કાંઈ ખાલી તાળી જ પાડવા, બાકી કશું કરવાનું જોતું નહીં કઈ. પણ કેમ કહ્યું જોઈએ એમ લખ્યું છે મહારાજ. નિષ્કામ સિદ્ધિ બતાવી, ધર્મામૃતમાં નિર્લોભી વર્તમાન બતાવ્યું. જોકે ભક્તજનો, આજે તો આ વાત આવ સંપદ અમે ઘસાઈ ગઈ. તમને તો ખબર નથી, સંસાર છોડનાર સાધુને ખબર નથી ધર્મામૃત જેવો કોઈ ગ્રંથ છે એમ. બોલો, એક સાધુને કાંક વાત નીકળી, એમાં પ્રસંગ નીકળ્યો ધર્મામૃતનો, એટલે કે ધર્મામૃત કેવડું પુસ્તક છે? એટલે મેં સામો પ્રશ્ન કર્યો, અંદાજ તમે શું માનો છો કે વચનામૃત જેવડું છે કે? બોલે એને ખબર નથી ધર્મામૃત કેવડું છે, એ વાંચ્યું છે એનું હોય કહો, વાંચ્યું નથી વર્તવાનું તો વાત જ ક્યાં આવે. યાદ રાખજો ભક્તો, કોઈ પાછા એમ કહે છે કે મૂળ સંપ્રદાયના સંતોની અંદર નિયમ નથી, પણ એટલું ચોક્કસ કહું છું, અંદરના બહારના ભલે મોટી વાતો કરનારા કોઈને ધર્મભૂતની ખબર નથી, એકેય સાધુને. સમજે, મોટા જાડા બુહા જેવા કપડાં પહેરનાર નહીં, પણ ધર્મામૃત હું એ ખબર નથી એને, એને ખબર નથી. બોલો સાધુને એક ટાઈમ જમે, ખબર જ નથી. પછી બીજી તો વાત પછી રહી કે સાધુને એક ટાઈમ જમે, બોલો એને ખબર જ નથી બિચારા. મહારાજે અદભુત આદેશ આપ્યો, હે પરમહંસો, નિર્લોભી વર્તમાન લખ્યું, એક રૂપિયો પણ જિંદગીમાં પોતાનો કરીને રાખશો ને, એક રૂપિયો નહીં રાખશો. એક રૂપિયો જે દાડે રહી જાય જાણતા તો એક નકોડો ઉપવાસ કરે, આવો આદેશ ભગવાન સ્વામિનારાયણ આપ્યો. બીજું કાંઈ નહીં, ધર્મામૃત પણ જો સાધુ રહ્યા હોત ને તો હું એમ માનું છું ગુજરાતમાં બીજું કાંઈ હોત જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય, કાંઈ હોત જ નહીં. અદભુત મહારાજે બંધારણ કર્યું, એક રૂપિયો પોતાનું કરીને ન રાખે. ગોપાળાનંદ સ્વામી એ વાતને ઇથી આગળ વધારી, આગળ આવશે. સ્વામી કહે, સાધુ એક કોડી જેટલું ધન પોતાનું કરીને રાખે તો નિત્ય એક હજાર ગાયું મારે એટલું પાપ લાગે. પણ છોડવું ગહણું છે, કેમ લાગે, નતર તો બધા ન છોડી દે. આનંદ થાય કહેતા, એવા સાધુ તમારી પાસે બેઠા છે જેને લિંગટ ગાંઠો વાળી દીધી છે, જિંદગીમાં એક પાય કોઈ દી ન રાખવી, બિહારી બિહારીને કીધું છે, ભીખ માગીને જિંદગી પૂરી કરજો દેશકાળ આવે તો, પણ પોતાનો એક રૂપિયો કરીને ક્યારે રાખતા નહીં. અને ભક્તો, એ બેસી બેસીને જ્યારે પાયું હશે ત્યારે ટાઈમે કામ લાગે ને. આથી છ એક મહિના પહેલાં આ બધા સંતો પાર્ષદોને ભેગા કરી અને મેં કહ્યું હતું, મેં કીધું મને એવો સંકલ્પ થાય છે, આપણે એક પાય પોતાની કરીને રાખતા નથી. આમ તો અમારો કાયદો જ છે, તમે જોજો સંતો ધર્મશાળામાં ક્યારેક આવજો, કબાટ છે પણ બહારથી કે બંધ જ ન થાય, લોક જ ન થાય. પાંચ રૂપિયાની વસ્તુ જોઈતી હોય તો ઓફિસમાં કહી દેવાનું, ઓફિસમાંથી લાવી દે. પણ મેં સંતોને કીધું, આપણે એમ તો એક રૂપિયો રાખતા નથી, પણ આ 100 કરોડની પ્રોપર્ટી હજી આપણી જ છે, માને રાધારમણદેવને સોંપી નથી. તો હૃદય એમ કહે છે કે હવે આપણે બોર્ડ જ્યારે આચાર્ય છે અજંત પ્રસાદ મારું બેસી ગયું છે ત્યારે એને સોંપી દેવી જોઈએ. તેમ હું કહું સંતો, ત્યારે અમારા પૂજ્ય કોઠાર સ્વામી, આનંદ સ્વામી, બ્રહ્મસ્વામી, પૂર્ણસ્વરૂપ સ્વામી, બધા ગુરુભાઈઓ અને બધા જ નાના સંતો બધાને એક જ અવાજ હતો, તમારો જે સંકલ્પ એ જ અમારો સંકલ્પ. મેં કીધું પણ શરત નહીં, બિન શરતે સોંપવાની છે. આજ્ઞા થાય પરમ પૂજ્ય આચાર્યમાં લાલજી મારની અને જૂનાગઢ બોર્ડની, એટલે 24 કલાકમાં ખાલી કરી નાખવાનું. મેં કીધું તમારે કોઈને રહેવું હોય તો તમે તારે વિનંતી કરશું બોર્ડને લાલજી મારને, તમને એટલા રહેવા દે સરદારમાં. અને ત્યારે મને આનંદ થયો જવાબ સાંભળીને, તમામ સંતો અને પાર્ષદોને મોઢામાં શબ્દ નીકળે, અમે તો ભગવાન સ્વામિનારાયણને માટે સાધુ થયા, સરદાર માટે નહીં થયા. એમ ભક્તો, બસ એ વાતનો આનંદ છે. અને તો આ બધું આ બધું આ બધું આ લોકો તો ગુંદર્યું, આટલો બધો વ્યવહાર કરતાં કરતાં પણ ચોંટાડી દઈ પાછા, સમજાણું. ત્યાગ કરતાં કરતાં સ્વામી કે બંધાય જાય, ત્યાગ કરતાં કરતાં બંધાય જાય, ન બંધાવું ત્યારે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત થાય. મહારાજ કે એક રૂપિયો પોતાને કરીને રાખે નહીં. અરે નિર્લોભી વર્તમાન તો એટલી હદે લખ્યું છે મહારાજ કે વસ્ત્ર પણ 11 રાખવા, બે ધોતી, બે પહેરવાની પછેડી, બે કોપીન, કોપીન તો 8 ઇંચની 6 ઇંચની આવે આમ મલાંબો પટ્ટો કોપીન, માથેની પાઘડી, અંદર રૂમાલ, અંદર અંદર ટોપી, પછી એક કામળી, એક ધાબળી, એક ગરુણ, મહારાજ કે 11 રાખવા. મહારાજ કે એક વસ્ત્ર વધારે ન રાખવું. અને મારો આનંદ સમય આટા મારતા જ હોય, કોઈની એકાદી કોપીન વધારે ભાળી જાય ને તો લીલામ થાય, કોની કોપીન છે ભાઈ વધારે, આય પડી ત્યાં કોકની કોપીન વધારે છે આમ, આ ન હાલે. અને એનું અમલીકરણ થવું પડે પાછું, હા, ન તો આનંદ સ્વામી નોટમાં નોંધે થઈ જાય આ કોપીને એક વધારે હતી અહીંયા એમ, તો દૈત્યની વાત જ ક્યાં કરવાની. આ ટ્રેન યાત્રામાં જાય ને ત્યારે પછી શું કરે, જનરલ હોય 5-7-10 ધોત્યા વધારે હોય, કે માનો કે કોઈને નાવ વચ્ચે થવું જવું પડ્યું તો પહેરવું પડે, તો એ જનરલ હોય. પણ આનંદ સમયથી ટ્રેનમાં પોતે આવતો તો પોતે સંભાળે ખાતું, ન આવે જે પારસે દે એને ગણીને આપે, જો 9 ધોત્યા 8 કોપીન અને 5 પછેડી આપીશ, એ ફરીને પાછા આવે ત્યારે જમા કરાવવાની. ઓણ એવું થયું થોડુંક આમ હળગી બળી ગઈ છે ને એમાં, મહારાજની આજ્ઞા છે ને. મહારાજ કે એમ જ રહેવું, એમ નિર્લોભી વર્તમાનનું પાલન. મહારાજ કે પોતાની જરૂરિયાત, જો મહારાજ પાસે જડ નીતિ જ નહીં, મહારાજ કે પોતાની જરૂરિયાત પુસ્તક, સોય, કાતર, દોરો, એ જરૂરિયાત હોય તો રાખવું, જરૂરિયાત પૂરતો. બાકી મહારાજ કે એ પણ જરૂરિયાત કરતા વધારે રાખવું અને એને તરી આમ આજીવ મળે બંધ. અમારે જેતપુર એક સ્વામી કહેતા હતા એ કે એક સ્વામી આમ નિર્લોભી કાંઈ ન રાખે, પણ ગમે એને આજે કોઈ એમ કે સ્વામી કઈ સેવા હોય તો કહેજો, તો કે હાણ છે ને તાવીથો લેતો આવજે, તે હાણ છે ને તાવીથા ને બે કોથળા ભેર્યા બોલો, ખબર નહીં અમે ક્યાંથી એની પ્રીતિ બંધાઈ ગઈ. ગમે મગાન હાણ છે ને તાવીથો લેતો, હાણ છે ને તાવીથો લેતો આવજે, કહો ક્યાંય ન બંધાય મહારાજ. નિર્લોભી વર્તમાન પડ્યું કહેવાય. નિષ્કામી વર્તમાનની અંદર મહારાજ કે સારધાર બ્રહ્મચર્યનું પાલન કરે. મહારાજ કે અજાણતા સ્પર્શ થઈ જાય તો ઉપવાસ કરે, અજાણતા બોલાય જાય તો ઉપવાસ કરે. અજાણતા બોલાય, બોલો તમારા મનમાં તો અજાણતા કેમ બોલે, ક્યારેક બોલાય. અમે ઘણા વર્ષ પહેલા લંડન હતા, લગભગ 9 વર્ષ પહેલા, એક જણનો ફોન આવ્યો, એ કે સ્વામી સરદારમાં મારે મોટું દાન કરવું છે, તો કેવી રીતે કરે. એટલે મેં કે તમારું નામ તો કે મારું નામ નથી આપવું, મેં કે એડ્રેસ તો કે એડ્રેસ નહીં, ફોન નંબર નહીં કે એમને તમે કહો, એટલે બધી વ્યવસ્થા કીધી. ફરી વાર ફોન આવ્યો, એટલે મેં કીધું પણ તમે કમસે કમ બીજું કાંઈ નહીં, કાંઈ નહીં તમે પહોંચી લો, તમારે શિલાલેખમાં નોંધ લખાવો તો કાંઈ નહીં, પણ તમે નામ તો આપો જેથી કરીને ક્યારેક પ્રસંગ હોય તમે કંકોત્રી જ મોકલાવ્યો કમસે કમ તમને. હવે તમે એટલું લાખો રૂપિયાનું દાન આપ્યું ને અમે તમને કંકોત્રી ન મોકલાવી પ્રસંગ કેવું લાગે. અને બહુ જ્યારે આગ્રહ કર્યો, હું નામ હતો, હા બહુ આગ્રહ કર્યો, મેં કે તમારે નામ તો આપવું જ પડશે, ત્યારે મને કે તો લખી લેલો કુંવરબાઈ, તમારી ભલી થાય. ફોન તો મૂકી દીધો, પછી પાર્ષદ પાસે કરાયો. મેં કીધું આમ અવાજ તો પુરુષનો લાગે છે અને કહેશ કુંવરબાઈ, તો પુરુષ બોલે છે કેમ છે. ભગતે ફોન કર્યો, કારણ કે પાર્ષદ ખાલી બોલી શકે પણ એ સંતોના કામ પ્રસંગે લાગટ નહીં. એટલે પછી ફોન કર્યો અને તપાસ કરીને તો ખબર પડી કુંવરબાઈ જ બોલતા હતા અને એનો અવાજ પુરુષ જેવો. પછી ઠપકારવો પડ્યો બીજે દી ઉપવાસ. મહારાજ કે અજાણતાય ન બોલે, ફોનમાંય નહીં, સમજો ફોનમાંય સંતો સ્ત્રી ભક્તોની સાથે વાત ન કરી શકે. મારીની આજ્ઞા છે, એવી સ્ટ્રોંગ મહારાજ આજ્ઞા કરી છે. એમ બોલો ખબર, ગુરુમંત્ર પ્રાપ્તિ મહોત્સવ ઉજવતા હતા એ વખતે, ગામડે ફરતા હતા ને એમ બધે ગુરુમંત્રનું શું મહિમાને સમજાવતા હતા. એમ એક ગામમાં ગયા ને એમ વાત બધી કરતા હતા, એમાં 4-5 નાની બાળકીઓ આવી, એટલે છોકરાઓ હતા. એમ એક બાળકીને એને પૂછી લીધું કે મારી મમ્મી પૂછાયું, સ્વામીને પૂછો ચા પીશો કે દૂધ પીશો. એમ ઉતાવળ બોલી ગઈ કે પીતા નથી, દૂધે નથી પીવું, ચા નથી પીવું. મારે બ્રહ્મસ્વામી આ રહ્યા હતા. મેં ની કે તમે જેને જવાબ આપ્યો ને એ છોકરી હતી. અને ભક્તો બીજે દી નકોડો ઉપવાસ કરવો પડ્યો, અજાણતા બોલાય જવાય તો મહારાજ કે નકોડો ઉપવાસ કરે, આજ્ઞા છે. મહારાજ કે અયોગ્ય સ્વપ્ન આવ્યું હોય નકોડો ઉપવાસ કરે, અયોગ્ય સંકલ્પ ઉઠે તો નકોડો ઉપવાસ કરે, નત્ર ભલામણે તમે તો રોટલા લુખા હાવ ખાવ, આને તો તમે બગડાટી બોલે જેટલું ખાવું એટલું મળે, ન મળે. હે ભક્તો, ક્યારેક ક્યારેક આપણને આનંદ થાય ઘોર કળી કાળમાં. મુંબઈની અંદર જે કોઈ સંતો જેને બધા માંદા થઈ જતા, કોઈ પણ મંડળ જાય માંદું થઈ જાય, ક્યારે ખબર છે? રઘુરજી મહારાજ વખતે ને બાલમુકુંદા સ્વામી વખતે, જે મંડળ જાય માંદું થઈ જાય. એક ફક્ત બાલમુકુંદા સ્વામી મંડળ જાય માંદું ન થાય, બાકી બધા માંદા થઈ જાય. રઘુરજી મહારાજ કે મળું આમ કેમ, સ્વામીને બોલાયો. સ્વામીને કહેવાય, સ્વામી તમારું એક મન રજાની માંદું નથી થતું, બાકી બધા માંદા પડે, એનું કારણ હું. ત્યારે બાલમુકુંદાસ સ્વામી ગે કે હું છે ને પેટે આમ દોરો બંધાવી અને માપ લઈ બધાના, અને દોરે નિશાન ટાંકી મૂકી રાખો દોરો, આવીને ત્યારે ફરી વાર દોરો માપવાનો, જો દોરો ટૂંકો પડે તો ચાંદ્રાણી કરાવું. એટલે ખબર હોય ચાંદ્રાણી કરવું જ પડશે, એટલે પહેલેથી અનુસંધાન રાખીને જીવે. કારણ કે મુંબઈ જેવું શહેર, ત્યારે તો મુંબઈ જેવું એટલે અમેરિકા જવા જેવું, ને હારી હારી વસ્તુ આવે અને અનુસંધાન ન રાખે, ખા ખા કરે પછી શરીરથી જે બુહા જેવું અને માંદો થાય. જ્યારે હું અનુસંધાન રખાઈને દોરો માપું છું, એટલે સ્વામી કહે કે ખાવા બધા અનુસંધાન રાખે, જેને લઈને માંદા થતા નથી. તમને અહોભાવ થયો છે ને બાલમુકુંદાસ સ્વામી સાથે, ન થાય દોરો માપીને મોકલતા. પણ ભક્તો, આનંદની વાત એ છે, વગર દોરે પંદર વર્ષથી મુંબઈમાં આપણા સંતો રહે છે, પણ 100 ગ્રામ કોઈનું વજન ક્યારેય નથી વધ્યું વગર દોરે. અમારે પ્રમદારે અક્ષય મને કે ગુરુ હું આખી શિબિરમાં છે ને ઉપવાસ કરું છું. કે મેં કીધું કેવી રીતે કરશ? મને કે એક દિવસ શબત લઉં છું, બીજી દિન નથી લેતો. મેં કેમ? તો એનું વજન મેં કીધું તું 86 કિલો હતો અહીંયા આવ્યો ને ત્યારે. અમુક પ્રકૃતિ કેવી હોય ખબર? અમુક છે ને મગફળી બહુ હારી હોય ને, તો એને તેલ કાઢે ને તે ખોળ થોડોક જ નીકળે, બાકી બધું તેલ જ નીકળે. અમુકને ખોરાક ખાઈને તેમજ બધું લોહી જ થઈ જાય, એનો વાંકનો બિચારાનો. મને કહે હમણાં મને ખબર શિબિર આવે છે ને તોય મારો વજન પાછો 58 થઈ ગયો હતો, એમ જ પાછો 63 થઈ ગયો કે. એટલે મને ખબર પડી, ગુરુને ખબર પડશે 63 થઈ ગયો મને વધશે, એટલે પહેલાં શરૂ કરી દીધો કે. અને પાછો કે અત્યારે 61 થઈ ગયો છે, પણ શિબિર પૂરી થતાં પાછો 60ની અંદર વ્યો જા કે. તઈ ભક્તો ત્યાગાશ્રમ પારી પડે, સમજાણું. 1 લાખ ગ્રસ્થને રાખવા, 1 લાખને ત્યાં 1ને પાર ઉતર બી હરખું કઠણ કામ છે. તમે જોવો ને ઉકલી ગયો સંપ્રદાય, ઉકલી ગયું કામકાજ. હે, ક્યાં મળે જેને જો ને અયું ટાઢું થાય ક્યાં મળે? ત્યાગાશ્રમ એટલે બહુ ટોપ લેવલનો આશ્રમ છે, બહુ ટોપ લેવલનો. ભલામણા પથરા તો ગમી ને પડે તો કોઈ નથી ઉપાડે, પણ હોનાને ઈંટડાને ભાડે એટલે ઉપાડી જ જાય. મૂકે કે અત્યારે હું થાકી ગયો, ભલે ને પીડ્યો પછી કાલ લઈ જાય, વિચારે. હે, ત્યાં હોના નીટ્યું છે, યાદ રાખીશ. ત્યાગાશ્રમ હોના નીટ્યું છે. અને કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન માયા ચોરવા માટે અડીખમ ઊભી હોય, અને ન ચોરાવા દેવું. એટલા માટે સતત સાવધાની રાખવી પડે, જરાય ગાફલાઈ ન હાલે, જરાય. અમુક છે ને ત્યાગાશ્રમ તમને ખબર જ ન પડે. શું કે ખબર સ્વામી? ઓલે પણ મંદિર છે તે તમે એકાદ બે પાર્ષદ મૂકો ને ભલા માણા પારી પડે, એકાદ પાર્ષદ બે પારી પડે, માયા લૂંટી જાય, લૂંટી. તમને ખબર, અખંડ કથા વાર્તા ધોધ બોલતો રહેવો જોઈએ, અખંડ અનુસંધાન. શું કામ આપણે સંસાર છોડ્યો, શું કામ આપણે સંસાર છોડ્યો, તે પારી પડે, તે પારી પડતા છે. અદભુત મહારાજે ધર્મામૃત પ્રમાણ મહારાજ કે વર્તવાથી મેં રાજી થાય. ત્રીજું નિસ્વાદી વર્તમાન, એની તમને ખબર એટલે વિસ્તાર બહુ નથી કરતો, કારણ કે તમે બધાને પાળો જ છો આ દહ દાડાથી. નિસ્વાદી વર્તમાન, જોકે મહારાજની આજ્ઞા છે. મહારાજ કે જેને જેને સ્વાદ જીતો હોય તેણે તેણે મેળાવીને જમવું, એમાં ત્યાગી ગૃહનો કાંઈ વિભાગ નથી કર્યો. વચનામતમાં લખ્યું કે ન લે, કેટલા વચનામત તું સાંગળી કરો તો કેટલાને ખબર છે? જેને જેને રસના અંદર જીત્યું હોય તેણે તેણે અવશ્ય મેળાવીને જમવું. ઉસાંગળી કરો, મૂકી કાં દીધી, કેટલા કર્યા છે? 1, 2, 3 બસ, 3 હોરવા, 1 ઉલબલ 4 પૂરું. કયું વચનમું છે? જેને જેને મેળાવીને રસના જીત્યું તેણે તેણે મેળાવીને જમવું જોઈએ. કયો ભગત? મધ્યનું છે, એટલું નીકળી કે નાખો. હલો હવે બોલો કોક. હવે એક વચનમાંથી મા ભગ ખબર તે મેળા બોલો, આજે એક જ આવડ્યો અત્યાર સુધી, 9 દાડા ઉતર, આ 10 દાડા થયા નહીં. મધ્યનું 16 જેને જેને મહારાજ કે મેળાવીને જમવાની, ક્યાંક હોટલું નથી મૂકતા, હોટલ ભાળી નથી મૂકતા, જ બોલો ભાળી નથી મૂકતા, હોટલ ભાળે ને ગાંડો માળો થાય, હોટલ ભાળે ને ગાંડો થાય, બોલો હોટલું નથી મૂકતા, મેળાવીની ક્યાં વાત કરો ને ગણેશભાઈ, સાચું ખોટું? હે, મહારાજ કે જેને જેને રસનાંદર જીતવી તેને તેને મેળાવીને જમવું. ઘણાને એમ થતું સ્વામી વાતું કરે, કારણ કે મેળાવીને એટલે પાત્રમાં નાખવાનું, લાકડાના પત્તરમાં દાળ ભાત શાક રોટલી બધું નાખી દેવાનું, દાળે નાખી દેવાની, છાશે નાખી દેવાનું, કોઈ દૂધપાક નથી દૂધપાક અંદર નાખી દેવાનું, બોલો દાળ દૂધપાક છાશ એવું સરસ થાય. અધૂરું રહીને તો અંદર પાણી નાખવાનું, અંદર શાકી નાખી દેવાનું, રોટલી નાખી દેવાનું, ભજ્યું ભજ્યું નાખી દેવાનું, પછી ચોળી નાખવાનું, એટલો સરસ ટેસ્ટ આવે. મહેન્દ્રભાઈ કરી દો શરૂ આપણે, મજા આવી જાવ. આજે એવી જ રીતે જીમે ને, એમાં કેવું ખબર, બે ત્રણ દી વાંધો ન આવે, પછી કોક અડધ્યો પરાણી પીરશે અને એ હવે ભાંગી નાખો હાવ, કારણ વિના બિચારાને દૂતવાગને છાશ ભેગો નાખી દેવો, એ કઈ રીત છે. મહારાજ બોટાદ પધારેલા અને પછી ત્યાં રસોઈ આપી, દૂધ પાકને બધી રસોઈ આપી અને સંતો બધું ભેગું કરીને જમતા હતા ત્યારે જૈન લોકો દર્શન કરવા માટે આવ્યા. એ કે આમ તો તમારા સાધુ બહુ મહાન લાગે છે પણ હા ઊંધા હતા ને લાગે છે. મારે કેમ કેમ કીધું કે આ અમૃત જેવું હોન એ બધું બગાડી નાખીને ખાઈ શકે, આ છાશને દૂધ પાક કોઈ દી ભેળો કરાય? હજામત ઘણા ન મને એ તો વાતો થાય કે છાશને દૂધ પાક ભેળો થાય. હોલા જો ને હરે કૃષ્ણ દાસ સ્વામી આટકોટ નહીં આંકડિયા પધારેલા, વર્ષો પહેલાની વાત છે, 60-70 વર્ષ પહેલાની. સ્વામી બધી વાત કરી કે આવી રીતે સાધુ લેવાનું, એટલે હરે હરિભગતના મનમાં થયું કીધું વાતું કરે, સમજાણું બાકી આમ કોઈ જમતા હશે પણ બ્રાહ્મણને હોશિયાર માણા. સ્વામીને કહે સ્વામી કાલ મને રસોઈ આપી, સ્વામી કે વાંધો નહીં. સ્વામીને કહે પણ સ્વામી મારે ઘરની ગાય છે એટલે દૂધપાકની રસોઈ આપી, સ્વામી કે વાંધો નહીં. તો કે ઘેરે ભીંડો આવ્યો બહુ સારો ભીંડો થયો સ્વામી, એટલે આરે ભીંડાનું શાક કરું, સ્વામી કે વાંધો નહીં. સ્વામીને કહે મુઠ્ઠી ફાટ્યો બાજરો થયો અરે બાજરાના રોટલા કરવા, સ્વામી કે વાંધો નહીં. સ્વામીને કહે સ્વામી પણ અડદની દાળ હારે કરવાની, સ્વામી કે વાંધો નહીં. આમ બરાબર આમ એકબીજાને હેત બહુ ને એવા બધા ભેગા કીધી દેજો મિત્રો બધા. અને કે સ્વામી ઘાટી રાબડા જેવી છાશ બનાવીને લાવીશ, વાંધો નહીં સ્વામી કે. અને પછી રસોઈ સંતો બનાવી અને સંતો જ્યારે જમવા બેઠા ને ત્યારે નાહી ધોઈને પીતાંબર પહેરી અને પીરસવા માટે આવ્યા, કારણ કે બ્રાહ્મણોનું સંતોને ખપે. જોકે આપણા સંતો તો બ્રાહ્મણ નથી ખાતા એટલા માટે, કારણ કે અત્યારે પવિત્રપણું આહિસ્તા આહિસ્તા ઓછું થઈ ગયું. એક જગ્યાએ હારા કોઈ પવિત્રપણું એનું ખાય તો પાસે બીજો દાવો કરે એના હાથનું ખાતો તમે હરિજન છીએ, આ બહુ પાછું હાલ્યું સમજાણું. એટલે પછી બધે બંધ પધરામણ જાય, કોઈ કાજુ બદામ હોય તેમ કે સ્વામી એકલો એકે નહીં, કારણ કે કાજુ બદામ તું હરિભગત હારો તારા હાથનું લેવો, બીજાની ઘેરે તો લસણ ડુંગળી વાળા વાસણમાં ઠાકોરને કાજુ બદામ ધરાય હોય, એટલે તારે ઘેર લઈને ઓલે પણ ન લે તો વહમું લાગે, એટલે ક્યાંય નહીં લેવાનું. એમ ગમે એવા પવિત્ર બ્રાહ્મણ હોય તોય નહીં, એનો મતલબ એનું ખપે ખરું પણ એનું લઈએ તો પાછળ દાવો બીજા કરે એટલે નહીં લેવાનું. તે પીતાંબર પહેરીને પીરસવા નીકળ્યા, દૂધ પાક લઈને સમકે નાખ પત્રમાં, પત્રમાં નાખ્યું પછી રોટલા લઈને સમકે નાખે અંદર, એ નાખ્યું પછી શાક લઈને સમકે નાખ ભીંડાને શાક અંદર, પછી દૂધ પાક લઈને નીકળ્યો સમકે નાખે અંદર, પછી છાશ લઈને નીકળ્યો સમકે નાખ અંદર અને નાખ્યું ને પછી સ્વામી ત્રણ ચપ્પા પાણી નાખ્યું અંદર પછી ચોળ્યું. અને સ્વામી જ્યાં ઠાકોરજી હંબારે એમ લેવા ગયા ને ત્યાં મીડો દંડ ટૂંકો, સ્વામી એવું ખાવ ને સ્વામી તો મારા દીકરાના સ્વાગ ન ખાવા દો, આવું સ્વામી ખવાય કાંઈ. સ્વામી ગે હું કાંઈ તને રાજી કરવા હાટું નથી ખાતો, હું તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ખાઉં છું. એવી મહારાજે અદ્ભુત આજ્ઞા કરી. અને પાછું કેવું ખબર, આજ બપોરે ખાવાનું પાછું કાલ બપોરે ખાવાનું, પાછું પમદી બપોરે હતા ને ખાવાનું, બોલો. મહારાજ કે એક ટાઈમ અન જમે. અને ભક્તો બધા સંતો પાર્ષદો બગસરા મંડળ એવું છો, બધા સંતો પાર્ષદો એક જ ટાઈમ અન જમે, બે દાડો ક્યારેય નહીં. પછી માંદો કોઈ હોય હાજો માંદો વાત અલગ છે, નહીતર બીજે ટાઈમ અન્ન ક્યારેય નહીં. મહારાજ કે નિસ્વાદી વર્તમાનનું પાલન કરજો. સ્વામી વાતમ લખે, સ્વામી કે નિસ્નેહી રહેજો, મામા માસા ફઈ ફૂવા બાપા મમ્મી એ બધાને હું તો એક એક કાઢી નાખવાનું, જેથી ત્યાગાશ્રમ પગ મૂકે તે દાડ. પછી એનું હા નાખું તો કાંઈ નહીં, એક લેશ માત્ર સંબંધ નહીં, એક ઘાન બે કટકા, સમજાણું. પછી જોકે મારા સૂતક બતાવ્યું, મા બાપ અને ગુરુ આ ત્રણ મરે ત્યારે સ્નાન કરવું, પછી બીજા કોઈ નહીં, બીજા કોઈ નહીં, કાકા મામા માસા ફાઈ ફૂવા કોઈ નહીં, એટલે હું તક આવે એમાં સમાચાર ફોવા ના આવે. મોટા સંતોને ખબર પડે, એ પછી નાના સંતો નાવા જતા ને ત્યારે ક્યાંય ભેગા નાતા આવજો, એટલે એને ખબર પડે એક ગયા. કોણ ગયું ખબર ન પડે, એ ઝાઝા ગાળે પછી ખબર પડે. જો દેખાતા બંધ થઈ જાય તો હમ ડોહાઈ ગયા, અદેખાય તો હમ જ ડોહી ગયા, કારણ કે ડોહીની તો ખબર ન પડે, ડોહા દેખાય એટલે પણ ડોહી ગયા, ન દેખાય તો હમ ડોહાઈ ગયા. કેટલી અદભુત પ્રથા મારે, કેટલી અદભુત. મહારાજ કે મામારે સંબંધ નહીં, ફુવારે નહીં, બનીવ્યારે નહીં, માસારે નહીં, એના છોકરા ને એના છોકરા રે નહીં, એટલો બધો સંબંધ કટ કરી નાખો. ફોન થી નહીં ને, એ વાત જ નહીં ને. અને તઈના ભગવાનમાં પ્રેમ થાય, સમજણું, તઈના ભગવાનમાં પ્રેમ થાય, એમાં એત કરી કરી કરે ને તો ભગવાનમાં કીધી થાય. કહો, એ અબજોપતિ બને તો એના ઘેરે અને ભિખારી બની જાય તો એને ઘેરે, એનો અરક્ષો કે એનો અરક્ષો કે તઈ મહારાજ રાજી થાય. અને મહારાજ કે નિર્માની રહેજો, એની તો મારે સહેજે રહેવું પડે, કારણ કે માને બહુ મળે ને પાછા છે ને તમે બુકાય કાઢે, આમ જાતા ને તેમ આમ કે એ ચોખા લાડવા, ચોખા લાડવા, ચોખા ઘીના લાડવા, એમ એક ફેરી આવી તો ખરો લાડવા ખાવા ખબર પડે. અમારે જેતપુર હતા ને તે એક બિચારો લાડવાને વાંકે આવેલો, અને મેં એટલે છે ને જો થોડા દી એમ ને એમ રહેવા દે, એમ લાડવાનો વાંકે બિચારો આવ્યો ને ત્રણ દી માણ કાઢે, એ લાડવાનો બાકે બિચારો આવેલો અને બાર હરિભક્ત રસોડે જમ તો રોજ લાડવા મળે, એના મનમાં થાય મને જલ્દી પાર્સદ કરી દે, તો અહીં આવા લાડવા મહન થા, રોજ બે મિષ્ટાન પીરસે, અંદર તો હું ખાતા છે. પછી પાર્સદ કર્યો, અંદર લીધો, અઠવાડિયું બિચાર રાહ જોઈએ, આજ આવે કાલે આવે, આજ આવે કાલે આવે, એમાં એન્ટ્રી જ ન હોય. એમાં મુંબઈ, અમે તે મુંબઈ રહેતા હતા, એટલે એની કીતર મુંબઈ જતો, હા મુંબઈ જાવ કે આવ્યો મુંબઈ, હવે અહીંયા તો રોજ જોવાય મળતા, ત્યાં જોવાય ન મળ્યા. પછી બિચારો આમ આમ નિખાલસ માણો, પાંચ એક દાડા ટક્કર જીલી. પછી મારી પાસે મને કે સાચું કહું, મેં કે હું બોલ, મારા ઘેરે જ આવું છે. મેં કીધું કેમ, તો કહું હું તો લાડવા હાટું આવ્યો હતો કે, અને અહીં તો દર્શની નિખાતા, અને ભક્તો ખાવા હાટું સાધુ થયું, એમ વળે હું, એમ વળે હું, એમાં કાંઈ ન નીકળે. મહારાજ કે પાંચે વર્તમાન નિર્માનીપણે પાળજો. અહીં અદભુત સ્વામી કે, સ્વામી કે શ્રીહરિજી મહારાજને હવે રાજી કરવાનો શું ઉપાય છે, એ પ્રશ્ન ઉત્તર જે ધર્મામૃત શિક્ષાપત્ર નિષ્કામ શુદ્ધિ પ્રમાણ વર્તે તો રાજી થાય, ને શ્રીહરિજીનું ક્યાં પરોક્ષપણું છે, મહારાજ તો પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છે, ક્યાં પરોક્ષપણું છે, એ તો સદાય પ્રત્યક્ષ છે, ને ઉપાસ્ય ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ થવાય છે, તે ઉપાસકનું લક્ષણ છે. યો વેતિ યુગપત સર્વમ પ્રત્યક્ષણમ સદા સ્વતઃ એમ જાણે તે કહેવાય. બોધભૂત વાત બતાવી સ્વામી કે મહારાજનું ક્યાં પરોક્ષપણું છે, મહારાજ પરોક્ષ થયા નથી થાય પણ નહીં, આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી મહારાજ પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ જ છે. અને મહારાજ તે દાડા કામ કરતા ને, આજે મારે નિષ્ઠા લઈને તમે કદમ ઉઠાવો તો આજે મહારાજ બધા કામ કરી દે, આજે કરી દે, આજ ન કરે એમને આજે કરે, પણ મારાની પ્રત્યેનો પ્રગટ ભાવ, મૂર્તિની વિશે પ્રગટ ભાવ, એમને સ્થાને બિરાજમાન આચાર્યની વિશે મહારાજ પ્રગટ બિરાજે, પંચવર્તમાન યુક્ત સંતને વિશે પ્રગટ બિરાજે, પંચવર્તમાન યુક્ત હરિભગતના સ્વરૂપમાં મહારાજ પ્રગટ બિરાજે. સમજાય છે સ્વામી, બહુ સરસ કહે છે. સ્વામી કે ઉપાસ્ય ઉપાસક અને સ્થાનકની શુદ્ધતા એ કરીને અતિ ઉત્તમ થવાય છે. ઉપાસ્ય ઉપાસક અને સ્થાનક એ ત્રણની શુદ્ધતા એ કરીને બહુ મોટા પાયે. ઉપાસ્ય એટલે જેની આપણે ઉપાસના કરીએ છીએ તે ઉપાસ્ય, માને ભગવાન શ્રીહરિ. ઉપાસના જેની કર્યા એ ઉપાસ્ય સ્વરૂપ જો શ્રેષ્ઠ હોય તો એની ઉપાસના કરનાર એટલે ભક્ત એ શ્રેષ્ઠ કક્ષાને પામે, એની તો હકીકત જ છે ને. ઇન્દ્રનો ઉપાસક કાંઈ બ્રહ્મા થોડો થઈ જાય, બહુ બહુ તો દેવ થાય, એમ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરનારો અક્ષર જેવો સમર્થ બની જાય, અક્ષર જેવો સમર્થ બને. ઉપાસ્યની શુદ્ધિ, ઉપાસકની શુદ્ધિ, સ્થાનકની શુદ્ધિ. સ્થાનકની શુદ્ધિ ભક્તો બે વાત લઈ શકાય, એક તો આશ્રમ ત્યાગાશ્રમ ને ગ્રસ્થાશ્રમ, એક સ્થાન છે. મહારાજ કીધું સ્થાન થકી ભ્રષ્ટ ન થવું. સ્થાન થકી ભ્રષ્ટ ક્યારે થયો કહેવાય? તો કે જેની જે લાઈન આવે એ લાઈનમાં જવું ત્યારે સ્થાનમાં રહ્યો, કે એની બહાર નીકળ્યો એટલે સ્થાન ભ્રષ્ટ કહેવાય. ત્યાગીને ત્યાગીન નિયમ રહેવું, ગ્રસ્થ અને ગ્રસ્થ નિયમમાં રહેવું. એમ વચનામૃતમાં કીધું કે નથી કીધું, કેટલા વચનામૃત, કોણ ઊંઘળી ઊંચે આંગળી કરનાર છે શુરવીર, એ કરો કરો ફરી વાર. એક બે, સ્થાન ભ્રષ્ટ ન થવું. એક બે, સંતો પાર્ષદોમાં સ્થાન ભ્રષ્ટ ન થવું. સ્થાન ભ્રષ્ટ તમા આમાં રિઝલ્ટ આવ્યું એમ નથી આવતું. કયો લો પ્રભુદાસભાઈ, કેટલા વચનામૃત? મને એમ થયું કે આ વખતે ધન્ય છે, પણ વાર વાર કે ધન્ય છે અને ધન્ય છે એમ. મને એમ કે બોમ્બ ધડાકો બોલાવશે પ્રભુદાસભાઈ, પણ સુરસુરી થઈ ગયું બાપા. પ્રથમનું નથી, આગળ બધો હાલો આગળ બેઠો, પ્રથમનું નથી હાલો. પછી કયું પ્રકરણ આવે એ કોને ખબર, એ ખબર છે પેલા પ્રથમ પ્રકરણ, પછી કયું પ્રકરણ આવે કોને ખબર છે વચનામૃતમાં? હાલો સારિંગપુરમાં જેટલું કહી દીધું, હાલો તમારી માથે નાખ્યું, હાલો હવે કહી દો. કોણ કે છે કમાણ સાહેબ, કેવું છે? આમ નકલ ને અકલ નહીં, કોઈ દી કોઈ નકલ ન કરવી. નકલ વાળા ને ક્યારેક ભૂકા નીકળી જાય. એક ફેરી છે ને, એક વખત જો કે ધામ આવી ગયા અમારી આરે જોઈન્ટ કથા કરતા, તે સાત આઠ ફેરી અને શસ્ત્ર અર્જુનનું શસ્ત્ર કોચીનું આખ્યાન લીધું, પણ આખ્યાન શસ્ત્ર કોચી લઈને 792 તોડે, 999 ન તોડે. એ સાત આઠ ફેરી સાંભળી પછી મારા મનમાં થયું આને કહેવું પડશે. મેં કીધું સ્વામી તમે આખ્યાન કોણ લો? મને શસ્ત્ર કોચી. મેં કીધું શસ્ત્ર લો તો? મને કે 1000. મેં કહ્યું 72 તમે કેટલા તોડ? મને કે 99. મેં તો તમારે જાદા 72 બાકી રહી જાય, હજી 901 તોડવાનું બાકી રહી જાય. તો મેં એમ કેમ તોડો ને એમાં પાસ મરી જાય છે, એમ કેમ થાય? મને કે પણ જગત પ્રકાશન મેં આવું જ સાંભળ્યું હતું. સમજાણું તમને, નકલ કો અકલ નહીં. સ્વામીને તેદાડ, એ તો 1000 જ બધા કહેતા, પણ તેદાડ હો બોલાઈ ગયું. અને એક ફેરે એને 99 બોલાઈ ગયું, 999 બદલે 99 બોલાઈ ગયું. આને તો પછી સતત કથામાં ચાલુ કરી દીધું. બોલો એ વ્યાપક સ્વામી તમને છેતરવટો આમ ત્રણ આંગળી કરતા હતા, એ ત્રણ ફેરી કરો ત્યારે સેટિંગ થાય. બોલો કેટલા મો? બહુ હોશિયાર છો બાકી. કેટલા મો છે? 9 મો. લખી લો, લખો લખો લખો. મધ્યનું છે, બહુ હોશિયાર. લખો તો સારંગપુરનું. મહારાજ કે પોત પોતાના નિયમમાંથી બહાર નીકળે, ત્યાગીને ત્યાગીની રીતમાં રહેવું, ગ્રસ્ત અને ગ્રસ્ત રીતમાં રહેવું, એમ ન રહે તો સ્થાન ભ્રષ્ટ કહેવાય. એટલે સ્થાન એટલે પોત પોતાનો જે આશ્રમ છે એમાં ત્યાગાશ્રમ સ્થાન શ્રેષ્ઠ ગણાય, ગ્રસ્થાશ્રમ સ્થાન એટલું શ્રેષ્ઠ નથી. શું કામ? તો વિટમણા બહુ જબરીઓ છે. કેવી છે? તમે નક્કી કર્યું હોય કે મારે આખી છાવણી ભરવી છે, પણ ઘરવાળું જો રિહાય નજાવાનું શિબિરમાં, જ્યારે હોય તો સોટી પીડ્યા છે તે નજાવા દેવાની, હું તો જવાનો. જાહો ને તો હારા વાત નથી. પછી બીજા ન આપણે ફોન કરી, ભગત કેમ ન આવ્યા? છાવણીને 5 દાડ આવી ગયા સમ, મારે કામ આવી ગયું, કામમાં કાંઈ ન હોય બિચારાને. સમજાણું? પણ સુપ્રીમમાંથી ઓર્ડર થયો હોય, સુપ્રીમમાંથી સ્ટે થયો હોય, અને સ્ટેને ઉઠાવી ન હોય કે બોલો. એટલે સ્થાન શ્રેષ્ઠ. સ્વામી કે ઉપાસ્ય શ્રેષ્ઠ, ઉપાસક શ્રેષ્ઠ, સ્થાન શ્રેષ્ઠ. એક અર્થ, બીજો અર્થ એવો બને સ્થાન શ્રેષ્ઠનો કે દેહરૂપ વર્તી અને ભજન કરે તો સ્થાન મલિન કહેવાય. બરાબર સમજો, સ્થાનનો બીજો અર્થ કરું છું. દેહરૂપ વર્તીને ભજન કરે તો એ સ્થાન ગૌણ કહેવાય. પોતે ત્રણ દેહથી પર સમજી, આત્મારૂપ સમજી અને પછી પરમાત્માની આરાધના કરે તો સ્થાન શ્રેષ્ઠ કહેવાય. સ્વામી કે પોતે બ્રહ્મરૂપ બની અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તો એની અંદર શ્રેષ્ઠ ગુણો આવે છે. તે ઉપાસકનું લક્ષણ જે યો વેતિ યુગપત સર્વમ પ્રત્યક્ષણમ સદા સ્વતઃ એમ જાણે તે કહેવાય. સમજણ કેટલી સરસ હોય, ઉપાસકને ઉપાસ્ય પ્રત્યે કેવી ભાવના હોય, તો કે આ જળ ચેતનમાં જે કાંઈ બની રહ્યું છે એ મારા પરમાત્મા વતે બની રહ્યું છે, અને પરમાત્માએ બધું કર્યા પછી એને જરાય હે ઉપાધિ નથી, એને જરાય વિઘન પણ નથી, એવી પરમાત્માની પ્રત્યેની ભાવનાની સાથે જ્યારે ભજન કરે ત્યારે શ્રેષ્ઠ કક્ષાને પામે છે. અને વિશલ્ય કરણીના વચનામૃતમાં અહમ મમત્વ ટાળ્યાની વાર્તા આવી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, એ અહમ મમત્વ કેમ ટળે? વિશલ્ય કરણીનું વચનામૃત જેમાં અહમ મમત્વ ટાળ્યાની વાર્તા આવી, વિશલ્ય કરણીનો ઔષધિનું વચનામૃત, કોને ખબર? ઉષાંગળ કરો, વિશલ્ય કરણી ઔષધિનું વચનામૃત, બરાબર ઉષાંગળ કરો. એટલે તું ઉભો થા, ઉભો થા, ઉભો થા, આ હા, ઘોરા ઘોરા ઘોરા, તમે બે જાઓ ઘોરા. એટલે જોજો બધાને, આમ બાપુ છે, બાપુ દરબાર છે, હા બોલો, સાબાશ સાબાશ, તાળીઓ સુધાવો, તાળીઓ સુધાવો, તાળીઓ સુધાવો, સંપ્રદાયનું ઉજ્જવળ પાછું છે. સાચું કહું, આ 30-30 મંદિરના કામ હાલે છે ને, યાના પ્રતાપ હાલે છે, ત્યાંથી મને પ્રેરણા મળી મંદિર કરવાની. આજથી 7-1 વર્ષ પહેલાં બાપુજીએ આજ્ઞા કરી મારા શ્રી સ્વામી, ઘોરા મંદિર કરવાનું છે અને તમે જાઓ. અમે એને ઘનશ્યામ સ્વામી બધા ઘોરે ગયા, ઘોરા ગયા, મંદિર જગ્યા હતી, મંદિર બધું આમ તૂટી ફૂટી ગયેલું, કાળું મહેશ મંદિર પતરા નાખેલા, અને બી સભા કરી, અને બાપુ આવ્યા, બધા પગ ઉપર પગ છડાઈને બેઠા. મેં કીધું અહીંયા કેમ સત્સંગ કરાવો, અહીં મંદિર ને આને કેમ સત્સંગ થાય, બાપરે બાપ, બાપુજી ક્યાં આજ્ઞા કરી, એમ ગાઢ ઢીલા થતા હતા. મેં કીધું આને કેમ ભગવાન ઓળખાવા, હે મોઢા અમે તમે જો ને તો એમ થાય ભાઈ આમાં નહીં ફેરફાર થાય, એમ જાણે 500-500 ગ્રામ દિવેલ પીરનો એમ બેઠેલા હોય બધા બાપુ. પણ તોય હિંમત કરી મંદિર કર્યું, 2 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થઈ, અને ભક્તો એવો દિવ્ય સત્સંગ થયો, એવો દિવ્ય સત્સંગ. ઘોરા આવેલા બધા બધા ઊભા થાવ, ઘોરેથી આવ્યા બધા ઊભા થાવ, તો થાવ બાપુ જોવો, તેમ બાપુ થાવ, આ બધા બાપુ જો, આ બધા બાપુ જ, એટલે ઊભા ને જોયેલો બધા જીવન, કપાળમાં તિલક ચાંદલો, એક એક ને શીખા, હે. અને જ્ઞાની તમે બધા, જ્ઞાની જબરા, એક એને ખબર ન પડી, બોલો એને ખબર પડી, બાપુ વળે ને બાપુ વળે ને કોઈ આંબે નહી, સમજાય? ભગવાન સ્વામિનારાયણને બાંધી દીધા, તમે વિચારો, ભગવાન સ્વામિનારાયણને બાંધી દીધા. નથી ના બાપુ હતા પાછળ, તેમ ભલકો ભરાવ કોક ને હાલ્યા જતા ને કોક બિચારા પાસે ઓલા કે પાછળ, બાપુ તમારું ભલકું વાગ્યું, ગોલકું ના ગોલકું ના, મારું ભલકું આંધળું, તું આંધળોસ, એટલે બીજા પાછળ ભાળતો હોય. પણ સત્સંગનો રંગ લાગ્યો, અને ભક્તો આ ગામ બદલ્યું, એટલે અમને પ્રેરણા મળી કે ગમે ત્યાં મહેનત કરો, ગમે ત્યાં મહેનત કરો, સફળતા મળે. અને ભક્તો પછી મંદિરોના કામ શરૂ કર્યા, અને મારીની ઈચ્છાથી લગભગ બધે સફળતા મળી, લગભગ બધા ગામોમાં સફળતા મળી. પછી નીકળે ભાઈ કોક, ન નીકળે, ગમે એવા હારા મગ લઈ આવત, ક્યાંક ન નીકળે, હે કેવા નીકળે, કવડું. એ તમે કવડું કે પાછા બધા અલગ અલગ સમજે, પાછા તમે કાઠિયાવાડ એટલે કવડું કહો, ગુજરાતી પાસે કવડામાં કાંઈ નહીં, એ ગોંગડું કહે, એને તમે ગોંગડું કહે ને તો ખબર પડે, કવડા બોડામાં કાંઈ ન ખબર પડે, ગોંગડું નીકળે, કવડું નીકળે. પણ દરબારોનું આ તો આટલા છે, બીજા ઘણા બધા આવ્યા હતા, પછી કામ એમ ગયા હોય ને, સ્ત્રી ભક્તો આવ્યા છે, લગભગ 27 જણા હતા ને, હે 11 તમે, હા 11 જણા આવ્યા હતા. પણ ને હમણાં અમે ગયા હતા માખ સ્નાનમાં, 300 જણાએ સ્નાન કર્યું માખ સ્નાન, બોલો કેટલા જણાએ, 300 જણા. તેમ પેલા હમણાં ઘણા બાથરૂમમાં 9 વાગ્યે નાય છે, એને સવારમાં 4 વાગ્યા મંદિરે આવીને માખ સ્નાન કર્યું 300 જણાએ. કઈ ભક્તો પ્રેરણા મળી કે ના મંદિર તો કરાય, અને એ આપણે 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 આમ ભૂલાઈ ગયું હોય ભાઈ, એમાં કાંઈ નવી નવાઈની થૂકામ નથી, નવી નવાઈ ખબર તમને, મારનો પોતાનો સંકલ્પ છે. હું સંકલ્પ છે કારિત્વા મંદિરાણી, મંદિરો થશે તો સત્સંગ થશે, સ્વયં ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે, એટલે મંદિર થાય ને સત્સંગ થાય, થાય ને થાય જ. વિશલ્ય કરણીનો વચન કેટલામું છે ઉશાંગણી કરો તો હવે તો કરો. અરે પણ તમે હદ કરો છો ભાઈ, સાંભળ્યું જ નહીં, નહોતું સાંભળ્યું ને, હે ભૂલી ગયા ઘડીકમાં. અરે તમારી યાદશક્તિને ધન્ય છે, બોલો તો. અંત્યનું છેલ્લું વચનામૃત, અંત્યનું 39મું વચનામૃત, વિશલ્યકરણીનો વચનામૃત કહેવાય એને. એવું લખ્યું છે મહારાજ, એમ એવું કહ્યું કે રામચંદ્ર ભગવાનને વિશલ્યકરણી ઔષધિ પાવામાં આવી ત્યારે એની છાતીમાં શલ્ય જે વાગ્યા હતા એ નીકળી ગયા, એટલે એને વિશલ્યકરણીનું ઔષધ વચનામૃત કહેવાય છે. હવે એમાં પણ ઊંડું રીતું ઉતરવું, તમને એમાં કાંઈ પ્રશ્ન થાય ને તો મને પછી પૂછજો. એમાં અહમ મમત્વ કેમ ટળે એની વાતો છે. વચનામૃતમાં અહમ મમત્વ ટાળ્યાની વાર્તા આવી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે અહમ મમત્વ કેમ ટળે, ત્યારે તેનો ઉત્તર કર્યો છે જેમ દેહની વિશે આત્મબુદ્ધિ છે અને અતિશય હેત છે તેમ શ્રીહરિજીને વિશે થાય તથા મોટા સંતને વિશે થાય તો અહમ મમત્વ ટળે. માટે આત્મવિચારનો અને શ્રીહરિજીના મહિમાનો વેગ જીવમાં અતિ બળવાન લગાડી દેવો, જેમ મંદવાડા હાડમાં પેસી જાય છે, જેમ વૈરીનો વેગ પેસી જાય છે તેમ અહમ મમત્વ કેમ ટળે. મહારાજના શબ્દ, સ્વામીના શબ્દ. દેહને વિશે આત્મબુદ્ધિ છે, આત્મબુદ્ધિ એટલે દેહને વિશે આત્મબુદ્ધિ છે, દેહને વિશે આત્મબુદ્ધિ એટલે આત્માને પોતાનો માને છે એમ, દેહને પણ એમ કોઈ દીધું આ દેહ મારો નથી, હું જ છું, દેહ હું જ છું એમ થઈ ગયું. બોલો એને વિશે જેમ એકમેક થઈ ગયા, આમ ક્યાંય લાગે આપણા કરતા જીવ જુદો ક્યાંય લાગે, આમ આમ ગમીને આ શરીરમાં લાગે તોય ભેગો અને જુદો છે, એક મેક થઈ ગયા, વણાઈ ગયા. જેમ દેહની સાથે વણાઈ ગયા છે, દેહના સુખને પોતાનું સુખ, દેહના દુઃખને પોતાનું દુઃખ મનાય, દેહને સર્વે સર્વ મનાય છે, એમ સ્વામી કે એવી જ આત્મબુદ્ધિ શ્રી હરિજીને વિશે થાય. શ્રી હરિજીને વિશે, શ્રી હરિજી ભાઈ, શ્રી હરિજીને વિશે થાય, માને મહારાજમાં થાય તથા મોટા સંતને વિશે થાય તો અહમ મમત્વ ટળી જાય, તો દેહમાંથી પ્રીતિ તૂટી જાય અને જીવાત્મા અહમ એટલે હું પણ, મમત્વ દેહની વિશે અહમ બુદ્ધિ હોય, સંબંધની વિશે મમત્વ બુદ્ધિ હોય, દેહ હું અને આ બધા મારા, દેહના સંબંધી મારા એમ મનાય છે, એને બદલવાનું છે, એને બદલવાનું છે. આત્મા હું છું, આ બધા મારા છે, અને હકીકત આ જ આપણા છે ને, હે કોણ આપણા, આપણા આ જ છે. ઓલા તો કોણ જાણે ભેગા આવત આવે ને તો નથી આવવાના. આંબા શેઠને મારું નથી, શેઠ કેટલા દીકરા, તો બે રૂપિયા કેટલા, 10,000. સુરા ખાચર ઊભા થઈને મારે કે મારા ગોલકુનો ખોટું બોલતો સ્વાણીઓ, કે મહારાજ કે આંબા શેઠ જો સુરા ખાચર ખોટું બોલે, મહારાજ કે મહારાજ ને 4 દીકરાને 1,00,000 રૂપિયાની મૂડી છે. ત્યારે આંબા શેઠ કે મહારાજ એની રીતે સાચા પણ મારી રીતે હું વાંચો, 4 દીકરા પણ બે કયા ગ્રંથ તમારી આજ્ઞા પાળે, માટે બેને મારા ગણું છું, બે તો કપાતર પાક્યા છે, કોણ જાણે મરીને ક્યાં જાય. 1,00,000માંથી મારા 10,000 તમારા થઈને સંતો ભક્તોને માટે વપરાણા, એને જ મારા ગણું છું એમ ભક્તો, આને જ આપણા ગણજો, આને જ આપણા ગણજો. અહીંયા સ્વામી કે શ્રી હરિજીને વિશે, મોટા સંતને વિશે થાય તો અહમ મમત્વ ટળે. તમારા મનમાં થાય તમે બધાને કહો છો ને એમ કે મોટા સંતને વિશે એમ કીધું, તો ભક્તો યાદ રાખજો, મોટા સંતને વિશે એને જો એવી મમત બુદ્ધિ થાય તો એ અવશ્ય મેવું, એની સહજ જ એ રૂચિ હોય કે જ્યાં જીવાત્માનો મોક્ષ થઈ બધી જગ્યાની પ્રીતિ કરાવી દે, એને ભગવાનમાં પ્રીતિ કરાવી દે, એને આચાર્ય માર્ગમાં પ્રીતિ કરાવી દે, એને સંતો ભક્તોમાં પ્રીતિ કરાવી દે, એને હરિભક્તમાં પ્રીતિ કરાવી દે, ખરેખર મોટા સાધુને એની સાથે પ્રીતિ બંધાય, એને બધી જગ્યાએ પ્રીતિ કરાવી દે. માટે અહીંયા સ્વામી ફક્ત મોટા સંતની સાથે, નતર તો એમ થાય મોટા સાધુ અરે હેત કરો બાકી બધા રે કુહેત, નહીં નહીં સ્વામીને કહેવાનો આડ, ત્યાં તમને હેત થાય એટલે બાકી બધી હેત કરાવી દેશે. એટલે સ્વામી વાતો લખ્યું ને, 4 પ્રકારની ઘાટી છે, પુરુષોત્તમ નારાયણને સર્વોપરી સમજવા, માને પુરુષોત્તમ સમજવા, પંચ ઉત્તમ પંચવિષય પ્રીતિ તોડવી, દેહમાંથી રાગ તોડવો અને સાધુ ઓળખવા ઘાટી છે. પણ એમ એમ લખ્યું, એક સાધુ ઓળખા જાય, સાધુ ઓળખાય જાય એ રૂપી ઘાટીમાં જ પાર નીકળી જાય તો બાકીની ત્રણેય ઘાટીમાં જ બહાર ઉતરી જાય. એમ મોટા સંતનો કહેવાનો મતલબ એવો નથી કે બીજા હારી હેત નથી, પણ એને હારી હેત થાય તો બાકીના બધાને સાથે હેત કરાવી દે અને દેહમાં જે અહમબુદ્ધિ સંબંધીમાં મમત બુદ્ધિ એમાંથી બહાર કાઢી નાખશે. માટે આત્મવિચારનો થાય તો અહમત્વ મમત્વ ટળે. માટે આત્મવિચારનો શ્રી હરિજનના મહિમાનો વેગ જીવમાં અતિ બળવાન લગાડી દેવો. હું આત્મા છું, આત્મા છું, અને મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી ભગવાનનો વેગ લગાડી દેવો. જેમ ક્યારેક ક્યારેક ગણેશભાઈ ધંધોનો કેવો વેગ લાગી જાય, હે આ તમે બધા ધંધો કરતા હો, એમાં જમીન લ્યો ને વેચો ને એમાં રોજ રોજ હવાયા થયા જતા હોય, અને એમાં કોકનો ફોન આવે, તમે જમીન આજ લીધી, કેટલામ લીધી, તો કે 15,000 વાર લીધી, ને રાતે 1.5 વાગ્યે ફોન આવ્યો હોય અને કે બોલો સોદો કરવો છે 22,000 મને મંજૂર, તમે કહો હોવા દે મને અત્યારે, એમ કહો અડફલન ઊભા થઈ જાઓ ને, હે કેમ કે હું જાગરો એટલે આજ વાત નહીં કરતો, બે દી પછી આવજે કહો, હે એમાં કેવો વેગ લાગી ગયો છે. એવો વેગ સ્વામી કે હું આત્મા છું, મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ એ સર્વોપરી ભગવાન છે, અને વેગ જો લાગી જાય કેટલો, તો કે જેમ મંદવાડ હાડમાં પેસી જાય છે, મંદવાડ હાડમાં પેસી જાય, ઓલો ટાઢ્યો તો આવતી નહીં હાડમાં બેસી જતો, ગોદરા ગમે એટલે ઓઢો તો જાય નહીં, એમ હાડમાં જેમ મંદવાડ બેસી જાય છે, જેમ વેરીનો વેગ પેસી જાય છે, આપણું કોઈ કંઈ બગાડ્યું હોય ને પછી એનું બગાડવા માટે જેમ તાલાવેલી લાગી જાય છે, એમ સ્વામી કે હું આત્મા છું, મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન, એવો વેગ લાગી જાય તો દેહમાં રહેલી અહમ બુદ્ધિ, દેહના સંબંધમાં રહેલી મમતો બુદ્ધિ એનો નાશ થાય છે. અને વ્યાસાદિક નિર્ગુણ અવતાર છે, પરશુરામ તથા શંકરસણાદિક સગુણ અવતાર છે, એમ રામાનુજાચાર્ય મહાભાષ્યમાં કહ્યું છે. વ્યાસાદિક નિર્ગુણ અવતાર છે અને પરશુરામ તથા શંકરસણાદિક સગુણ અવતાર છે, એમ રામાનુજાચાર્ય મહાભાષ્યમાં કહ્યું છે. હવે આનું આપણે ભાષ્ય કરવાનું પાછું, સમજાય, રામાનુજ ભાષ્યમાં તો કહી દીધું વ્યાસજી નિર્ગુણ અવતાર છે અને પરશુરામ શંકરસણ એ સગુણ અવતાર છે, તો આપણે એમ કેમ સમજવું, તો યાદ રાખજો એનું ભાષ્ય આપણે કરવું પડશે કે વ્યાસાદિકને નિર્ગુણ અવતાર એટલા માટે કીધા કે પ્રત્યેક જે કાર્ય કર્યું છે જીવાત્માના શ્રેયને માટે કર્યું છે, માટે નિર્ગુણ અવતારમાં વર્ણવ્યા છે. જ્યારે પરશુરામે તો બહુ સરાટી જ બોલાઈ રાખી, અને ક્ષત્રિય આ પૃથ્વીને ન કરો તો મારું નામ પરશુરામ નહીં, એટલે એને સગુણ અવતારમાં ગણતરી કરી છે. અને શંકરસણનું કામ ઈ જ છે, શું કામ છે, હે એટલે માણ કરીને સેટિંગ કરી રહ્યા, માણ કરીને સેટિંગ કરો, બ્રહ્મા બિચારે કેટલું મથે ત્યારે સર્જન થાય, એ મહા મહેનત કરી કરી અને પાળી પોષીને માણ વિષ્ણુ બિચાર સેટિંગ કરે, અને ત્યાં શંકરસણ શંકરને આજ્ઞા કરે ઊંધે કાંધ નાખી દો બધું. નથી કહેતા ઘણા ઘણા, અરે માણ બંગલો બનાવ્યો તો જીતો, માણ ઉદઘાટન કર્યું અને મહિનો થયો ત્યાં હલાવ્યું બધો ગોટો વાળી દીધો ભુજમાં, એ કોને કરાવ્યું, શંકરસણે. ઠાકોરજી એમાં હસ્તક્ષેપે નથી કરતા, ઠાકોરજી એવું નાનું આપણે ફાવે નહીં, આપણે તો જીવાત્માને બસ પકડી પકડીને મારા નિજ સ્વરૂપનું સુખ જ આપવું, એ જ એક જ મને ગમે છે. બાકી બધાને ખાતા હોપ્યા છે તે કરે રાખે, અને એ તો સહજ છે ને. દાખલા તરીકે આપણે મોટા મોટા આંતરરાષ્ટ્રીય મહોત્સવ કરીએ છીએ, બરાબર છે, લાલજી મહારાજ સંતો અને હરિભક્તો જે મેન આયોજક સમિતિ, એ મોટા મોટા આંતરરાષ્ટ્રીય મહોત્સવ, રોજનું 2,00,000નું રસોડું થતું હોય, પણ એમાં કોણે કેમ દાળ પીરશે ને કેમ શાક પીરશું ને કોને વધારે પીરશું ને કોને ઓછું પીરશે એને ખબર હોય, એને ખબર ન હોય, એ હાલતું એમને એને ખાતા આપી દેતા કરી રાખતા હોય, તે ઠાકોરજી બધાને ખાતા આપી દીધા, આ ન હોપન તો રિહાય, હું સ્વામીશુકમાં થઈ ગયો, એમ બ્રહ્મા શંકર વિષ્ણુ ન હોપન તો એ રિહાય, અમને કાક તો હપવું જોઈએ ને, અમે તમારા દાસના દાસ છીએ, અમે કાંઈ જેમ તેમ છીએ, આ આ લોકના અમે પટેલિયા છીએ, અમને કાંઈ નું હપ્યું, એટલે ઠાકોરજી કે ના તમને હપી થોડુંક લ્યો, એટલું તમે કરો, એટલું તમે કરો, એટલું તમે કરો, પણ આ તો ભારે પડશે. શંકર ક્યારે કેમ આ ભારે પડ્યા, આવડું મોટું વિસર્જન કરવાનું હપ્યું, તેથી હું તમને પ્રાર્થના કરું, ઠાકોરજી કે ના હું કામમાં આવું, મારા ભક્તોના કામમાં આવું, તમારે મને પ્રાર્થના નહીં કરવાની, તમારથી ન ઓકળે તો શંકરસણને કહેજો, એ તમને મદદ કરશે અને બઠ્ઠું કરી નાખજો બસ, બોલો. એટલે સ્વામી કે એ સગુણ અવતાર છે, એને બઠ્ઠું કરવાની ખબર પડે, એટલે સગુણ અવતાર. પરશુરામ પણ બઠ્ઠા કરી દીધા, એટલે સગુણ અવતાર. વ્યાસજીએ અનંત જીવાત્માના શ્રેયની કલમો લખી, માટે એ નિર્ગુણ અવતાર છે. અને ઉપશમ જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટાદિકની સામર્થ્ય દેખાય આવે છે, પણ તેને ગ્રહણ ન કરે ને તેને તિરસ્કાર કરીને ઉપશમને વિશે વર્તતા થતા શ્રી હરિજીનું ભજન કર્યા કરે તો એ એકાંતિક ભક્ત થાય છે. અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરવી. તે વિદ્યા વૈરાગ્ય અને ભક્તિને બળે કરીને કોઈ ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહીં એવો સહજ સ્વભાવ છે. અને ઉપશમ જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટાદિકની સામર્થ્ય દેખાય નહીં. ઉપશમ જ્યારે રહેવા લાગે એનો મતલબ ઇન્દ્રિયો અંતસ્કરણ એનો દાયબો ન દબાય, અને ભજન જ્યારે કરવા માંડે ત્યારે હર્ષોક થકી આહિસ્તા આહિસ્તા એ પર થવા માંડે. ઇન્દ્રિયો દબાવી ન શકે, અંતકરણ દબાવી ન શકે, એનો દાયબો દબાય નહીં, હર્ષોક થકી પર થવા માંડે અને પરમાત્માના સુખે સુખ્યો થવા માંડે ત્યારે એને વૈરાજ આદિકનો સુખ દેખાય. એ યોગ સમાધિમાં સુખની સુખ દેખાય તોય નો ગણકારે. અને અહીંયા જ્યારે પરમાત્માનો સુખે સુખ્યો થવા માંડે પછી આખી દુનિયાના સુખનો કોઈને ઢગલો કરી દે ને તો એને થૂકી મારે, પણ એમાં બંધાય ન જાય અને પોતાને મારની મૂર્તિનું અલૌકિક સુખ જે પ્રાપ્ત થઈ રહ્યું છે એને છોડે નહીં. એમને ઉપશમમાં રહેતા રહેતા મારનું ભજન કરતાં કરતાં એકાંતિક સ્થિતિને ભક્ત પામી જાય છે. શ્રી હરિજીનું ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે, એકાંતિક સ્થિતિને પામે, એક જ જેનો અંત બની જાય. એકાંતિક એટલે એકાંતિકનો અર્થ શું થાય? આપણે આ બધા એકાંતિકો જ બેઠા છે, કહી દો હાલો. એકાંતિક મેં તો અર્થ પૂછ્યો છે, એકાંતિકનો અર્થ એક જ જેનો અંત છે. હું એકાંતિકનો અર્થ થાય એક જ જેનો અંત છે, એક જ જેનો લક્ષ્ય છે, એક જ જેનું ધ્યેય છે. શું? એક પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ, એને જ જોઈએ છે બસ. તમે જ મહારાજ, તમારી મૂર્તિ વિના બીજું મને આપશો માં? એક મહારાજમાં જ લેલીન થઈ ગયો છે, મારા સિવાય કોઈ વસ્તુ જેને ખપતી નથી. આ જગતના ગમે એટલા સુખ આપે તોય પણ જે થૂકી મારે આ પોઝિશન નિર્માણ કરી શકે ને એકાંતિક કહેવાય. અરુજી ભગત એકાંતિક નો અર્થ સમજ્યા કે ન સમજ્યા? પણ યાદ રાખજો, તમે જે કરો છો એક ખોટું પાસ નથી કરતા, જોજો. ઈ માર્ગ ઈ જ માર્ગ છે, ઈ જ રસ્તો છે. સમજાણું? પેટ ચીરી નાખીને 500-500 ગ્રામની કિલો 2 કિલોની ગાંઠો બહાર કાઢે ડૉક્ટર, એને ઈ લેવલે પગવું હોય તો મેડિકલ કોલેજમાં એડમિશન લે, લાઈન એને ઈ જ પકડીશ. પણ એડમિશન લઈને પછી કોઈ એમ કહે મારા પેટમાં ગાંઠ થઈ, જલ્દી કાઢ દે, અને ઉતાવળો થાય ને ચપ્પુ મારી દે તો ઉકલી જાય, તોય એને ડૉક્ટર ક્યાંય લોકો ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર સાહેબ એ લેવલ જ આવવાનું. સમજાણું? એમ જે ભગવાનના ભક્તો નિયમ ધર્મનું પાલન કરે, પંચવર્તમાન, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી. ચોરી ન કરવી બહુ મહત્ત્વનું વર્તમાન છે, ચોરી ન કરવી. સીધું તો કોઈનું ઘર ન ફાડી, પણ કોઈ ભક્તની સાથે કોઈ અરે હરિભગતનો ગમી હોય એની સાથે વિશ્વાસઘાત એ પણ ચોરી છે. ચોરી ન કરવી, અવેરી, ગ્રસ્ત ભક્તો માટે ભક્તો અવેરી, પોતાની નારી સિવાય જગતની તમામ નારીની સાથે મા બેન એ જ ભાવના, અને પોતાની નારીનો પણ ત્યાગ રાખતા રાખતા છેવટે એવો લક્ષ્ય બાંધે કે મારે સંતોની પેઠે મારે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું છે, ત્યારે અવેરી નામનું વર્તમાન પડ્યું કહેવાય. અને પાંચમો તમે કરો છો, પાંચમું વર્તમાન, નહીં ખપતી વસ્તુ ખાય જ નહીં, જેનું ખપતું એ જ ખાય, એને કહેવાય વટલોને વટલાવું. આ પાંચ વર્તમાન પાળે ને એ એકાંતિકને માર્ગે હાલ્યો છે. શું કર્યું છે? એકાંતિકને માર્ગે હાલ્યો છે અને એને એક દાડો જરૂર એક જગ્યાએ અંત બનશે, માને એ પરમેશ્વર સુધી પહોંચી જશે. નત્ર આપણે છે ને ઘણી ફેરી સમજ્યા વિના પ્રતિપાદન કરી નાખીએ ને સમજી એને ખંડને કરી નાખીએ. સમજીને કરવું, ખંડને સમજીને કરવું ને પ્રતિપાદન સમજીને કરવું. નત્ર ક્યારેક ક્યારેક ખંડન કરતા કરતા એક અંત મહારાજમાં જેનો થયો એ જ એકાંતિક, બાકી બધા આ તમે તો વેવલા આમ થતા છે એ જ મારક છે. વસદેવભાઈ મારક તો આ જ છે, ભલે આ જેવી સ્થિતિ નથી પણ કાલ થાય. કારણ કે ભક્તો એ હાવ સામાન્ય જીવતો હોય જ નહીં, સમજી રાખજો. નતર ભલામણ આ જીબડીના છટકા છૂટે હે, કા નાની વાત છે કહો. ભલ ભલાને જે ગોઠણીયા વળાવી દે જીભડી, એ નક્કી કરે કે આજ પછી મારે જગતનો કોઈ સ્વાદ ચાખવો નહીં. કાંઈ નાની વાત છે આવું? હા, કાંઈ નાની વાત છે, બહુ મોટી વાત છે. જીવ જમદાર તો છે જ, ભલે એમ એ સર્જન નથી થયો, પણ 90% લાવ્યું કાંઈ નાની વાત છે? 90% લાવ્યો છે તે એડમિશન મળ્યું ને મેડિકલમાં, એમ એને પરમાત્માને પામવાનું તાન અંદરથી જાગ્યું હશે, મારે ભગવાન સુધી પહોંચવું છે, ત્યારે છોડ્યું છે ને, ન તો છૂટે હે? છૂટે 80-80 વર્ષ ડાળિયા ખાંડી ખાંડીને ખાય, એને બદલે 25-30 વર્ષનો યુવાન એમ કે જીવન પર્યંત મારે બહારની વસ્તુ ન ખાવી. આમાં એવા હોત, આમાં એવા વિદ્યાર્થી યુવાનો બેઠા છે 18-18 વર્ષની ઉંમરે નક્કી કરીને બેસી ગયા કે જિંદગીમાં મારે કોઈ દી બહારની બજારો વસ્તુ ખાવી નહીં. એમને લેવાય લેવાય, એમને નિયમ લેવાય, એમને દઢીકરણ થાય, પુરુષોત્તમ નારાયણને પામવાનું તાન જાગ્યું હોય તો જ થાય. એકાંતિકને માર્ગે તો આલા જ છે, પણ ખરો એકાંતિક કોને કહેવાય? તો કે એક જેનો અંત બની જાય એકાંતિક કહેવાય. અને અવતાર માત્રની રીત છે જે સ્ત્રી દ્રવ્યોનો ત્યાગ કરવો કરાવવો ને ગરીબની રક્ષા કરવી. અવતાર માત્રની રીત એ છે સ્ત્રી દ્રવ્યોનો ત્યાગ કરાવવો. આપણા મનમાં થાય પણ આમાં કંઈ દેખાતું નથી એવું, અવતાર માત્રની રીત એવી છે સ્ત્રી અને ધનનો ત્યાગ કરાવવો. યાદ રાખજો, અવતાર માત્ર રીત છે સ્ત્રી ધનનો ત્યાગ કરાવો. એનો મતલબ એવો થાય ભગવાનના રાજા રૂપે ને સંત રૂપે બે રૂપે અવતાર થાય. સંત રૂપે જ્યારે અવતાર થાય ત્યારે એમ જ વર્તે, સમજાય, એમ જ વર્તે. અને જ્યારે રાજા રૂપે અવતાર થાય ત્યારે સ્ત્રી ધનનો ત્યાગ ન રાખે. પણ યાદ રાખજો, સ્ત્રી ધનનો ત્યાગ નહીં રાખ્યા પછી પણ એમાંથી બહાર કેમ નીકળાય એવો ઉપાય તો જીવાત્માને બતાવતા જ રહે, બતાવતા જ રહે. તમે જો અવતારના ચરિત્રો જોશો તો તમને એટલે આ પડશે કે એણે પણ એનું પ્રતિપાદન ક્યાંય કર્યું એવું તમને ક્યાંય જોવા નહીં મળે. એણે ખંડન તો કર્યું છે, ધનનું ખંડન કર્યું, નારીનું ખંડન કર્યું. ફક્ત નારીના ખંડનની પાછળ હેતુ એવો છે, તમારા મનમાં થાય નારીનું જ બહુ ખંડન જોવા મળે, આ પુરુષનું કેમ ખંડન નથી? નતર તો પુરુષ જેમ નારી જેમ વિઘન, પુરુષ વિઘન રૂપ નથી કઈ નારી માટે? પણ ભક્તો નેચરલતા એવી છે, નેચરલતા એવી છે કે પુરુષ સહજ જ વિશેષ કરી નારીને આધીન બને છે, એટલે નારી પુરુષને આધીન નથી બનતી. પુરુષ સહજ નારીને આધીન બની જાય છે, જેને કારણે એનું ખંડન વિશેષ કરવામાં આવ્યું. બાકી જેને ભગવાન ભજવો હોય ને, એ નારી હોય કે પુરુષ હોય, બંને વે નારીએ પુરુષનો ત્યાગ રાખવો પડશે અને પુરુષે નારીનો ત્યાગ રાખવો પડશે, બંને ત્યાગ રાખવો પડશે. પુરુષને નારી જેટલી વિઘ્નરૂપ છે એટલી જ નારીને માટે પુરુષ વિઘ્નરૂપ છે, એણે પણ ત્યાગ રાખ્યો જ છે. અહીંયા સ્વામી કહે કે અવતાર માત્રે સ્ત્રી અને ધનનો ત્યાગ જ રખાયો છે. સાધુ સ્વરૂપે જ્યારે જ્યારે આવ્યા ત્યારે દત્તાત્રેય ભગવાને સ્પષ્ટ લખ્યું કે ચિત્રની પ્રતિમા હોય તોય પણ એનો સ્પર્શ ન કરવો, ત્યાગીય સ્પર્શ ન કરવો. ભક્તો પુરુષ બાધરૂપ છે એટલા માટે જો બતાવ્યું, એટલો બધો ખંડન પુરુષને એટલા માટે નથી કર્યું કારણ કે નારી અબળા છે. બીજું કારણ, નારી અબળા છે. માનો કે એણે સંસાર છોડો ને ત્યાગાશ્રમ સ્વીકાર્યો, તોય ત્યાગીએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો અને જેટલું નારીનું ખંડન એટલો ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી નારી માટે પુરુષનું ખંડન નથી કરવામાં આવ્યું. કારણ કે નારી અબળા શરીર છે, જેથી કરીને એ ત્યાગાશ્રમ સ્વીકારે ત્યાર પછી પણ એને પોતાના પિતા ભાઈ નજીકના સંબંધી સાથે સંબંધ રાખવો. જ્યારે સાધુએ પોતાની માતા બેન દીકરીની સાથે પણ એકવાર સાધુ થાય પછી સંબંધ રાખવો નહીં, કારણ કે પુરુષ શરીર છે. એને દેશકાળ આવતી એકાંતમાં ગમીને આજે ભજન કરી લે, જંગલમાં બેસીને ભજન કરી લે, જ્યારે નારીથી એમ થાય નહીં. એટલા માટે હૃદયથી તેને એટલો જ ત્યાગ રાખવાનો છે, પણ દેહકને એટલા માટે જેટલું પુરુષ માટે નારીનું ખંડન કર્યું એટલું નારી માટે પુરુષનું ખંડન એટલા માટે નથી કર્યું, કારણ કે અબળા શરીર છે, એને સંરક્ષણની જરૂર છે. અને જો અતિ ખંડન કરીને એને જો કાઢ નાખે દેહના સંબંધીને અને દેશકાળ જો આવે તો એણે પોતાના ચારિત્રને જાળવું ગહન પડે એમ છે. એટલા માટે એને દેહે કરીને એટલું ખંડન નથી, મને કરીને તો એણે જેમ સંતો ત્યાગ રાખે એમ જ ત્યાગ રાખવાનો છે, એટલો જ ત્યાગ છે. અને બહુ અદભુત મહારાજ કે સ્વામી કહી રહ્યા છે, સ્વામી કે જેટલા અવતાર છે બધા સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરવાનો ને ગરીબની રક્ષા કરવાનો, ગરીબની રક્ષા સહજ જ, જો કે એ તો સમજાય એવું છે. આ લોકની અંદર ભક્તો યાદ રાખજો, સજ્જન પુરુષ ને સજ્જન પુરુષ સમજી રાખજો, એ પણ નારી ના અધીન ન હોય, સજ્જન પુરુષ ગ્રસ્ત હોય યાદ રાખ, સજ્જન પુરુષ જિંદગીમાં પોતાની નારી સિવાય બીજોનો સંકલ્પ ન કરે, સમજાય? સજ્જન પુરુષ, સજ્જન પુરુષ હોય એ જિંદગીમાં ક્યારે પરદ્રવ્યનો સંકલ્પ ન કરે, કરે ન કરે? જો સજ્જન પુરુષ પર નારીનો સંકલ્પ ન કરે, સજ્જન પુરુષ જો પરદ્રવ્યનો સંકલ્પ ન કરે તો સહજ જ છે ભગવાનના ધરાવ પર આવે. એક સજ્જન પુરુષ પર નારીને જો ક્યારે ન બંધાય તો પરમેશ્વર ધરાવ પર આવે ત્યારે તો ન જ બંધાય, અને તો ત્યાગ જ રાખે. જેમ સજ્જન પુરુષ પર નારીનો ત્યાગ રાખે છે, સજ્જન પુરુષ પણ પોતાની નારીનો પણ એક દાડો જેમ સંતો ત્યાગ રાખે, ત્યાગ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરવાનો સંકલ્પ કરે તો સ્વયં ભગવાન આ પૃથ્વી પર પધારે, ભલે અવતાર સ્વરૂપમાં હોય તો એ પણ ત્યાગ રાખે જ. જેમ સજ્જન પુરુષ પરધનને ક્યારે ગ્રહણ ન કરે, તેમ સર્જનહાર પરમેશ્વર તો ગ્રહણ કરે જ ક્યાંથી? માટે લખ્યું કે જ્યારે જ્યારે પરમાત્માનો અવતારો થાય ત્યારે ત્યારે ધન અને નારીનો એણે ત્યાગ જ રાખ્યો છે, માને મર્યાદાનું ઉલ્લંઘન ક્યારે કરતા નથી, મર્યાદાનું ઉલ્લંઘન ભગવાન ક્યારે નથી કરતા. પછી આપણને અમુક લીલા મેમ થાય ઉલ્લંઘન નહીં હોય, એટલે વૃક્ષ મણીજીને બારોબાર ઉપાડી ગયા તે. ભક્તો, ભગવાનનો અવતાર, અવતારીની વાત નથી, અવતાર સમજો. અવતારી શું કામ પધારે છે આ પૃથ્વી પર? યાદરુ પોતાનો સ્વરૂપની ઓળખાણ કરવા માટે અવતારો, ભાઈક ભક્તના અભાવ પૂર્ણ કરવા માટે. રૂક્ષ્મણીજીને સંકલ્પ હતો, એ 16,000 ને સંકલ્પ વર્ષો સુધી સાધના કરી હતી કે એમ બધાને પતિ બનાવે, પણ નારાયણને અમે મારા પતિને બનાવ્યા, પતિભાવથી ક્યારે એમ ભજ્યા નહીં. એટલે ભગવાને નારદજીને આશીર્વાદ આપ્યો, જાઓ નારાયણ તમારા પતિ થાય એનો સંકલ્પ પૂર્ણ કરવા માટે 16,100 ને જેલમાંથી મુક્ત કરીને પોતાની પત્ની તરીકે રાખ્યા, એની ભાવના પૂર્ણ કરવા માટે, નહીં કે એને આધીન બની, નહીં કે એને આધીન બની. અને મહારાજે બહુ અદ્ભુત વાત બતાવી, મહારાજ કહે કોઈ એમ કહે ભગવાનને પણ વિષય ભોગવ્યા વિના નથી ચાલતો, મહારાજ કે નિર્વિકલ્પ નિશ્ચય જ નથી, એને નિર્વિકલ્પ નિશ્ચય જ નથી. ભગવાન તો અગ્નિ સમાન છે, નિર્લેપ છે, વચનામૃતમાં કીધું કે નથી કીધું? કેટલા મૂસા આંગળી કરો, હાલો કેટલાને ખબર છે? એક, એટલે તું તો અમારે ભેગો હાલી આવ્યો છો. આ બે, ત્રીજા કોઈ ખરા? ધીરુબાપુનો વારસો રાખ્યો, ધીરુબાપા વાઘોડિયા છે ને, ધીરુબાપા ધામમાં ગયા ના દીકરાને દીકરો છે, એવો જ વચનામૃતનો જ્ઞાની થવાનો છે. થેલમાં થાય, સૌરાષ્ટ્રની કહેવત છે, શું કહેવત છે? થેલમાં થાય. જે ખેતરમાં 25 મણ મગફળી વીઘે થતી હોય, ક્યારે નબળું વરસ થાય તો 1.5 મણ ન થાય, સારો વરસ થાય તો પછી એમ જ 25 થાય. ભાઈ ખારચું જ હોય, 1.5 મણથી કોઈ દી બહાર જાતી જ ન હોય, એમાં આશા ન રાખે કોણ વરસ બહુ સારું છે, 25 મણ થાય, 15 મણ થાય, થેલમાં થાય. અને ભક્તો, આ વાત સંપ્રદાય લેવલે પણ સમજજો, ક્યારેક ક્યારેક હરિભક્તોને મનમાં શોક થયો, ઓહો કેવું વાતાવરણ મારાના સમય, કેવા સંતો ને કેવા ભક્તો, અને સંપ્રદાય આમ થઈ ગયું તેમ થઈ ગયું, ચિંતા નહીં કરતા. એ જ ખેતર છે, એ ભગવાન સ્વામિનારાયણનું જ ખેતર છે, થેલમાં થાય, સમજાણું? થેલમાં થાય, થેલમાં થતા રહેશે, થયા હોય થશે, થેલમાં થાય. ધીરુબાપા એવા મહાન એકાંતિક ભક્ત હતા, જબરા જ્ઞાની, તો જે દીકરા ને દીકરા, એને બાપુજીને એટલું ખબર ન હોય, લ્યો ધીરુબાપાને દીકરાને ખબર ન હોય વચન, એને દીકરાને દીકરાને ખબર, નાનો છે આવતો, એ થેલમાં થાય. લંડનમાં એના દીકરા જ કથા કરે, એક બે દીકરા લંડન છે, બે અહીંયા છે, નારાયણભાઈને આ કથા કરે, લો યાદ રૂ કેટલા વચનામૃત, હાલો આમાં કેટલા ને ખબર છે, એમ માને ભગવાનને ભોગ ભોગવ્યા વિના ન ચાલે એને નિરુકલ્પ નિશ્ચય જ નથી. કેટલામો કેટલા ને ખબર, ઉછાંગડી બરાબર કરો જી. યોગેશ્વર ખબર નહીં ને, ફિલોસોફર વ્યાકરણના આચાર્ય એમ્યો, ન્યાયના આચાર્ય એમ્યો, વેદાંતના આચાર્ય, જે દી તમે વચનામૃતના આચાર્ય થાઓ ને તે દી પાર ઉતરા. શું કર, હે મનતી શબ્દ જીવમાં ઉતરી ગયો. અમારા ગુરુજી મને કીધું, તમે ભણતા ને ત્યારે મહાચૈત્ય પ્રભુના સાધુ હતા, જેતપુર ભણતા હતા. એક દાડો મોજમાં હતા, ચાર વાગે ઠાકોર જગ્યા અંતર ભણાવવા માટે આવ્યા. એટલા બધા મોજમાં, એટલા બધા મોજમાં. મેં કીધું, ગુરુજી આજ કેમ બહુ મોજમાં? મને કે સ્વામી મોજમાં ન હો, આજ હું વચનામૃત વાંચીને આવ્યો. કોના સાધુ હતા? મહાચૈત્ય પ્રભુના સાધુ. સ્વામી હું આજ વચનામૃત વાંચીને આવ્યો. શું ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લખ્યું છે? અરે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વેદને ઠસી ઠસીને એનો સાર ભરી દીધો છે. કે મને કહે સ્વામી વેદાંત ભણાય, ભણજો, ન ભણાય ચિંતા નહીં કરતા, પણ વચનામૃત ભણજો, વચનામૃત ભણજો. એમ કહું છું, વચનામૃત ભણજો, બે સમયની વાતો ભણજો. એવીને આ સંપ્રદાયમાં વેદાંત વેદાંતનું કાંઈ ન ઉપજે, કાંઈ ન ઉપજે. હાવ કહું, એમને વેદાંત કરી વ્યાકરણ કે એમને મરી જાય, બોલો, કાંઈ ન ઉપજે. કોનું ઉપજે? પ્રગટ પુરુષોત્તમ નારાયણની સાથે સંબંધવાળા શાસ્ત્રની અંદર જેનું જેનું મન લાગી જાય એનું ઉપજે. શું કમાવો વગત, હે એનું ઉપજે. નારાયણદાસ સ્વામી જુનાગઢના એ કાંઈ વેદના આચાર્ય નહોતા, એ કાંઈ વ્યાકરણના આચાર્ય નહોતા. જો ભક્તો, હું વિદવત્તાનું ખંડન નથી કરતો, કરાય નહીં. વિદવત્તાનું ખંડન જો થાય, યાદ રાખજો, તો સંપ્રદાયની અંદર વિદ્વાન જો તૈયાર ન થાય તો વિહલ્લાજી મહારાજ કે જે સંપ્રદાયમાં વિદ્વાનો નહીં હોય એ સંપ્રદાય એક દાડો મૃતપાય સ્થિતિ પગી જાય. વિદ્વાનોની બહુ જરૂર છે, પણ એ વિદવત્તાની સાથે પ્રત્યક્ષનું જ્ઞાન પૂર્ણ હોવું જોઈએ. એ નારાયણદાસો વેદાંત આચાર્ય નહોતા, પણ ઘટના ઘટી બહુ પ્રસિદ્ધ વાત. ગરડાની અંદર કેટલા વેદાંતીઓ આવ્યા અને આચાર્ય શ્રી વિહલ્લાલજી મહારાજને કીધું કે અમે તમારા દર્શન કરવા માટે આવ્યા હતા અને તમારા સાધુ બહુ વિદ્વાન છે, મેં સાંભળ્યું છે, તો અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. આત્મનક્ષર ઈ બે પરમાત્માના શરીર છે, તો આત્મા અમર, અક્ષરે અમર, અને પરમાત્મા એની અંદર બેઠા શરીર ઈ અમર, તો ત્રણમાં વિલક્ષણ પણ હું કહો. વિહલ્લાલજી મહારાજ બધા વિદ્વાન સંતોને બોલાવ્યા અને કીધું, અને જવાબ આપો, કોઈ ભાગવત લઈ આવ્યું, કોઈ વેદાંત લઈ આવ્યું, કોઈ આ લઈ આવ્યું, કોઈ તીર લઈ આવ્યું, મેળા આમ ફફોળો, મેળા ફફોળવા. 11 વાગ્યા, 12 વાગ્યા, 12:30 વાગ્યા, રસોઈ હતી. વિહલ્લાલજી મહારાજ ઓર્ડર કર્યો, જ્યાં સુધી ઉત્તર નહીં થાય ત્યાં સુધી પંક્તિ નહીં પડે. 12:45 વાગ્યો, મોટો ઉત્સવ હતો. નારાયણદાસ સ્વામી ભંડાર સંભાળતા, બોલો, શું સંભાળતા હતા? એ ઉત્સવનો ભંડાર સંભાળતા હતા. એને ખબર પડી કે આવો કાંઈક પ્રશ્ન ઊભો થયો જેને કારણે પંક્તિ પડતી નથી. નારાયણદાસ સ્વામી આવ્યા, પણ સંપ્રદાયને એક મર્યાદા જ ભક્તો, જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી બોલે નહીં, એ સંપ્રદાયની મર્યાદા છે. એટલે મેં તમને વારંવાર નથી કહેતા, ઉછી આંગળી કરો બોલતા નહીં, એમ મર્યાદા. નારાયણદાસ સ્વામી એ તો વચનામૃતના જબરા જ્ઞાની, વાત પામી ગયા પણ બોલાય નહીં. નારાયણદાસ સ્વામીને આશીર્વાદ હતો. કોનો હતો, કોને ખબર છે કોનો આશીર્વાદ હતો? બોલો. નહીં, આશીર્વાદ બાળમુકુંદ સ્વામી નહોતો. કયો, હે કોનો હતો, કયો? ના ના, સદગુરુ બોલો. ગુણાતીતાનંદ સ્વામીનો આશીર્વાદ હતો. સ્વામી ક્યાં વચનામૃતના જબરા અનુભવી થાય એવો સ્વામી આશીર્વાદ આપ્યો હતો. ત્યાં આટા મારે ચારે બાજુ, એમાં કોઈ બોલેલા નારાયણદાસ છે ને, કારણ કે નાના સાધુ, બોલેલા નારાયણદાસ છે ને, એને વચનામૃતનું બહુ જ્ઞાન. તે દોડતા દોડતા આવ્યા, આ જણ ઉભા રહ્યા. મારા શ્રી કે આવો પ્રશ્ન એને પૂછ્યો છે, તો સ્વામી તમને ખબર છે? સ્વામી કે પ્રથમનું 64મું ખોલો. બોલે વેદાંતિ બધા કે બસ અમારો ઉત્તર થઈ ગયો, તમારા ગ્રંથમાં જ હતો પણ તમને ખબર નહોતી. કારણ કે સહજ જીવની પ્રકૃતિ, આમ દૂર જવું જ ગમે. જો ને અમેરિકા જવું કેવું ગમે છે? અમેરિકા મારે જવું, ઇંગ્લેન્ડ જવું, નતર સાચું કહું 50 વર્ષના પછીના મહેરબાની કરીને જાતા ને કોકના સંદા સાફ કરવા. હા સાચું કહું વાસુદેવભાઈ, પચાસ વર્ષ પછી જેટલા જાય બિચારા ટોયલેટ બાથરૂમમાં સાફ કરે છે. હું તો અમેરિકા છું એમ દૂર અહીં અહીં જલસો કરતા હોય, અહીં અહીં કાંઈ વાંધો ન હોય, ફાટ ફાટા ધંધો દુકાનો બધું હાલતો, એને માળો તાળા મારીને વેચી ન્યા જાય, ન્યા સંડા સાફ કરે. બોલો, જીવને દૂરનો બહુ મહિમા, પ્રત્યક્ષનો નહીં. સ્વામી કે વચનામૃત ખોલો પ્રથમનું 64 વિદ્વાનો કે વેદાંત કે ઉત્તર થઈ ગયો. કેમ જે વચનામૃતના અનુભવી હતા, તમને કહું છું વચનામૃતના અનુભવી થજો. મહારાજ કે કોઈ એમ કે ભગવાનને વિષય ભોગવે એને હલથી ચાલતું એને નિરુકલ્પ નિશ્ચય છે જ નહીં. કેટલા વચનામૃત છે, કેટલામ કિશોરભાઈ? લોયાનું 12 લખી લો, લખો લોયાનું 12 મહારાજ કે કોઈ એમ કે ભગવાનને બાધ નથી પણ વિષય ભોગવા પડ્યા છે એને સવિકલ્પ નિશ્ચય જાણવો. ભગવાન તો ભક્તને રાજી કરવા માટે વિધવિધ લીલાઓ કરે છે, એને મન કોઈ જ અસર હોતી નથી. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત છે કે ભગવાન ધરા પર આવે ત્યારે, જ્યારે જ્યારે આવે ત્યારે, અવતાર સ્વરૂપે આવે ત્યારે પોતે ક્યારેય પણ સ્ત્રી અને ધનને આધીન બનતા નથી. સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ રાખો એનો બીજો અર્થ એવો થાય એ ક્યારે નારી કે ધનને આધીન બનતા નથી. આધીન બનેલા દેખાતા હોય છતાં પણ એ નિર્લેપ, નિર્લેપ ને નિર્લેપ જ છે. અને ગરીબનું રક્ષણ કરવું એ જ એનું અનુસંધાન છે. તે વિદ્યા, વૈરાગ્ય તથા ભક્તિને બળે કરીને કોઈ ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહીં એવો સહજ સ્વભાવ છે. યાદ રાખજો, વિદ્યા, વૈરાગ, ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય, વિદ્યાને બળે ગરીબનો તિરસ્કાર કરે. બોલો, મેં 2-3 ફેરી કીધું, તમને ખબર છે. જૂનાગઢ મંદિરની અંદર વર્ષો પહેલાં એવી સિસ્ટમ હતી, સાંજના 5 એટલે બેલ પડે, બેલ પડે એટલે બધાને સેવામાં જવું હોય, જવાનું હોય સંતોને. પણ એમાં વૃદ્ધ હોય નહીં જવાનું, ભણેલા વિદ્વાને નહીં જવાનું, કારણ કે એને વાંચવું હોય, કથા વાર્તા કરવી, એને નહીં જવાનું, વડીલ નહીં જવાનું. એક દાડો 5 બેલ પડ્યો એટલે એક વૃદ્ધ સંત એ સેવા કરવા માટે ઊભા થયા. એનો શિષ્ય બેઠો બેઠો વાંચતો હતો, વેદાંત આચાર્ય. એણે પૂછ્યું, ક્યાં ઉપડ્યા ગુરુદેવ? તો કે અત્યારે બેલ પડ્યો એટલે સેવા કરવા. ત્યારે વિદ્વાન શું બોલ્યો ખબર? અભણ રાત જવું જ પડે ને વૈતરું કરવા, મારી જેમ ભણ્યા હોત તો ન જવું પડત. અને ત્યારે એ મોટા સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો, મને કાયદો લાગુ પડતો નથી, મારી ઉંમર થઈ છે, પણ ભગવાનના સંત અને ભક્તનો મહિમા સમજીને હું જાઉં છું, એને તું વૈતરું કહે છો અને તારે વિદ્યાનો અહંકાર લાવ્યો છો, તે બળી તારી વિદ્યા. અને આટલા શબ્દ જ્યાં એ સાધુના મોઢામાં નીકળ્યા, વિદ્યા વિદ્યા થઈ ગઈ, 8મે દાડે ત્યાગાશ્રમ છોડીને ભાગી ગયો. વિદ્યાને અવલંબન કરીને અહંકાર આવે, કોઈ ગરીબને દુબવે મારા સહન કરી શકે નહીં. વૈરાગને અવલંબન કરીને કોઈ ગરીબને દુબવે, વૈરાગને અહંકારે. ભક્તો, આ નિર્બીજ વૈરાગ્યો યાદ રાખજો. કેવો હોય? નિર્બીજ વૈરાગ. જગતમાંથી લુખો થયેલો દેખાતો હોય પણ એને પરમાત્મામાં સમ્યક પ્રેમ બંધાણો હોય, અને જો સમ્યક પ્રેમ બંધાણો હોય તેનો વૈરાગ કોઈ નિર્બીજ ન હોય, ગમે એટલો વૈરાગ થાય. અને એમ જો ન હોય તો આપણા સંપ્રદાયમાં વધારે વધારે વૈરાગી કોણ ગણાય છે? કોણ ગણાય છે? નિષ્કુળાનંદ સ્વામી. બીજો નંબર કોણ આવે તમને ખબર છે? ગુણાતીતાનંદ સ્વામી. વૈરાગની બાબતમાં આટલા મહા વૈરાગી સંતો, તમે વિચાર કરો સંપ્રદાયની કેવી સેવા, કેવો ભગવાનમાં પ્રેમ. નિષ્કુળાનંદ સ્વામીને માટે એવા શબ્દોનો પ્રયોગ થાય, જેવો નારીને પુરુષમાં પ્રેમ હોય એવો સ્વામીને મહારાજમાં પ્રેમ. અને ગુણાતીતાનંદ સ્વામીને કેવો પ્રેમ, તો એક સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલાય માથાનું તાળું ફાટી જાય આવા વૈરાગી. પણ વડતાલમાં ઉત્સવ થતો ને બધા સંતો જતા ને કાયણી પહોંચ્યા ને સંતો બીમાર થયા, બધા મૂંઝાણા કહે કેમ કરવું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે તેમ બધા તમ તારા જાઓ, હું સ્વામીની સેવા કરીશ, સંતો માંદાની સેવા કરીશ. 19 સંતો સ્વામી સેવા કરે, કપડાં ખરાબ થઈ જાય, કારણ કે શરીર તો શરીરનું કામ કરે, કપડાં ખરાબ થઈ જાય તોવે સેવા કરે. 19 સાજા કર્યા. અને પછી સ્વામીને સંતો કહે, સ્વામી હવે અમે સાજા થઈ ગયા, હવે તમે તમારે વડતાલ જાઓ જાઓ. અને સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી વડતાલ જ્યારે આવ્યા, મહારાજને દંડવટ કર્યા, મહારાજ ભેટ્યા, પણ અહીંથી વિદાય લીધી ને ત્યારે 19 સંતો બોલ્યા હતા, સ્વામી અમારા વતીથી મહારાજને ભેટજો. પણ સ્વામી એકવાર ભેટ્યા ને તો મહારાજ કે સ્વામી આવો અમે તમને 19 વાર ભેટીએ, તમે મારા સંતની સેવા કરી છે માટે હું તમારા પર અઢળક રાજી થયો, એમ 19 વાર સંતોનું ને એક પોતાને એક્સ્ટ્રા 20 વાર મહારાજ ભેટ્યા. યાદ રાખો વૈરાગ કેવો. સ્વામી કે એક દડો હાકર મોઢામાં લાગી ને તો રાખ જેવી લાગી, સાકર મોઢામાં નાખી તો રાખ જેવી લાગી. સ્વામી કે પગમાં પગરખું કદી પહેર્યું નથી, અને સ્વામી કે પગ તો કેવા કરી નાખ્યા ખાહડા જેવા, અરે કદાચ કાંટો પગ નીચે આવે ને તો એ હુળ ભાંગી જાય પણ અંદર પહેરી ન આગે, આવા મહાવૈરાગી. પણ પ્રેમ પ્રભુમાં, કારણ કે સભી જ વૈરાગ છે, એ ભગવાનના સંત કે ભક્તનું દુઃખ જોઈ ન શકે. વૈરાગના પાવરે કોઈ ગરીબ, અહીં ગરીબ એટલે બીમાર થયો હોય, પરાધીન થયો હોય કે જેને કારણે શરીર એનું સમય કામ ન કરતો હોય, ત્યારે વૈરાગના વેગથી એના મોઢામાં બેફામ શબ્દો કોઈ દી નીકળી શકે નહીં. વિદ્યા, વૈરાગ અને ભક્તિ, ભક્તિને અવલંબન કરીને ગરીબને દબાવે. ભક્તો અહીં ભક્તિ શબ્દ છે ને, એ ભક્તિ સેવા અર્થમાં ભક્તિ છે. કે અર્થમાં છે? સેવા અર્થમાં ભક્તિ સમજવું. પોતે સેવા કરતો સેવામાં સૂઝ પડતી હોય અને બીજાને ઓછી વધતી સૂઝ પડતી હોય તેને લોંદરા રાખે અને એને હાવ હેઠો ઉતારી નાખે, એને માટે બેફામ વર્તન કરે તો એ શ્રીજી મહારાજને ગમે નહીં. સ્વામી કહે એવો જે હોય એને એને જોઈને ઠાકોરજી ખમી શકે નહીં, એવાની રક્ષા કરવા માટે પરમાત્મા પૃથ્વી પર પધાર્યા છે. એક વાત વાંચી નાખું તો શું થઈ જાય, પચા પૂરી થઈ જાય આપણે, એટલે પછી પોર આપણે અનુસંધાન નહીં પાછું નહીં. છેલ્લી, અનિર્બળ તથા બળવાન કેમ જણાય, એ પ્રશ્ન ઉત્તર જે ઇન્દ્રિયો મન બુદ્ધિ ને જીવથી જે શ્રી હરિના ભક્તરૂપે વર્તું તે એક એકથી બળિયો કહેવાય. યાદ રાખજો, ઇન્દ્રિયો મન બુદ્ધિ જીવથી જે શ્રી હરિના ભક્તરૂપે વર્તવું તે એક એકથી બળિયો કહેવાય. ઇન્દ્રિયોને જીતે, આંખ વગેરેને જીતે, સ્થૂળ દેહને, એથી આગળ જાય, મનને જીતે, મનમાં સંકલ્પ વિકલ્પ થવા દે, એથી આગળ જાય, બુદ્ધિમાં પણ એક મારને પામવા સિવાય, મારે રાજી કરવા સિવાય નિશ્ચય ન રહે, અને જીવથી મહારાજે લખ્યું વચનામૃતમાં જેનો જીવ અતિશય બળને પામે એને પછી ભૂંડું સ્વપ્ન ન આવે. શું થાય? ભૂંડું સ્વપ્નુંય ન આવે. એ જીવથી ભગવાન ભેજાય કહેવાય. વચનામૃતમાં છે કે નહીં? કેટલા વચનામૃત છે કોને ખબર? હાલોજી કરો જેવું છે આંગળી. જેનો જીવ બળને પામે એને ભૂંડું સ્વપ્નુંય ન આવે. તમને આ શિબિરમાં એક નિયમ આપું છું, ફરજિયાત બધાએ રોજ એક વચનામૃત વાંચો, ફરજિયાત. અને વાંચવા ખાતર વાંચો એમ નહીં, એનું મનન કરવું, અને એના પોઈન્ટને એવું હોય ને તો આમ ટાંકી લેવા, અને પાછા ઘેરા હાજ આવે ને તે ફરી વાર જોઈ લેવું. આવતી શિબિર આવું નહીં હાલે, વેગી ઉછી આંગળી કરે નહીં તેમને બેઠા રે, આવવાના છો ને આવતી શિબિરમાં. ફરજિયાત નહીં, તમે તારે આવવું તો આવજો, ન આવો તમે એવું કંઈ આપણે એવું નથી ને કે કાયદો કર્યો, તમે આવવું જ પડે, ન આવો તો ગોળીએ દઈ દઉં કીધું આપણે. કેટલા વચનામૃત છે? ભૂંડું સ્વપ્ન ન આવે. કેવું? પ્રથમનું નહીં, બીજા કોઈને કેવું છે? અમત કોઈને કેવું છે? કહો. ઓકે, સંજય ભગત. ઓકે, મધ્યનું 63મું લખો. મધ્યનું 63મું, જેનો જીવ અતિશય બળને પામે એને ભૂંડું સ્વપ્નુંય ન આવે. એ જીવમાં હરિનું ભજન કર્યું કહેવાય. કેવું? સ્વામી સરસ લખે. સ્વામી કે નિર્બળ અને બળવાન કેમ જણાય, એ પ્રશ્ન ઉત્તર જે ઇન્દ્રિયો મન બુદ્ધિ, બુદ્ધિમાં ભક્તો જ્યારે વસ્તુ બેસી જાય ને ત્યારે એ સ્વપ્ન સુધી પહોંચી જાય. આ મનથી સંકલ્પ વિકલ્પ નથી કરતો પણ સ્વપ્નમાં ક્યારેક બી કરે, પણ એથી પર જીવથી જે શ્રી હરિના ભક્તરૂપે વર્તું એક એકથી બળ્યો કહેવાય. તેની વિગત જે કોઈક તો પરદેશમાં જાય છે ને ત્યાં જ વળગી રહે છે, કોઈક તો પરદેશમાં જાય છે ને ત્યાં જ વળગી રહે છે, અને કોઈક તો ઘરમાં અહીં જ વળગી રહે છે, ને કોઈક તો બુદ્ધિએ કરીને નિશ્ચય કરે છે ત્યાર પછી તે ક્રિયાને કરે છે. કોઈક તો પરદેશ જાય છે ને ત્યાં વળગી જાય છે, કેટલાક તો ઘરમાં જ વળગી જાય છે. હું સમી કહેવા માંગે ખબર છે, આ શરીર ઘર, આ શરીર બહારનું બધું એ પરદેશ. સમય કહે કેટલાક પરદેશમાં વળગી જાય છે, માને આ જગતના પ્રપંચમાં કેટલાક લેવાઈ જાય છે, કેટલાક આ દેહના સુખમાં લેવાય જાય, એની બહાર નીકળી શકતા નથી. ને કોઈક તો બુદ્ધિએ કરી નિશ્ચય કરે ત્યાર પછી તે ક્રિયાને કરે છે. પરમાત્માને નિશ્ચયનું બળ બુદ્ધિ સુધી પહોંચાડે. અને સીધો દેહને આધીન બની, યાદ રાખ, દેહને આધીન બની ક્રિયા નથી કરી નાખતો. દેહના સુખ માટે આવું ક્યાંક બહાર ગયો અને કાંઈ ખારી વસ્તુ ખાવાનું ભાળી ગયો અને ખાઈ લીધી એટલે શું થયું, એ ઘરમાં વળી ગયો. ક્યાંક બહાર હારી વસ્તુ જોઈ અને એને આધીન બની ગયો, રૂપમાં શબ્દમાં ગમીને એ પરદેશમાં વળી ગયો. પણ એ બેમાં જે ન વળગે એની બુદ્ધિ, નતર બુદ્ધિ કેવી ખબર છે, રજોગુણની પેદાશ છે. પણ એની બુદ્ધિને સત્સંગ ઈડ્યો, શું થયું, બુદ્ધિને સત્સંગ ઈડ્યો, જેને કારણે એ કરવા જેવી જ ક્રિયા કરે, ન કરવા જેવી કરતો નથી. એને કોઈ ગમે એટલી તાણ કરે, આમ જ આપણે બેઠા, આમ જ કોઈ ગમે એટલી તાણ કરે એમ કેવું, તને 50,000 રૂપિયા આપો આ લસણ ખાઈ જતો આપણે ખાઈ કેમ, જે બુદ્ધિમાં એ વાત પહેરી ગઈ. કોઈ એમ કે તને 5 લાખ આપું, કેટલા જણા ખાય ઉશે આંગળી કરો તો, 5 લાખમાં 5 લાખમાં લહણ ખાઈ લો માં વખત તમે, હે તે શેની ઉશે આંગળી કરતા હતા. આમાં ક્યારેક ક્યારેક કેવું થઈ જાય ખબર, ભણતા ને ત્યારે ઓલા છોકરા રમતા, તમે કદાચ રમત ખબર નહીં, આમ કેવું રમતા ખબર, કાગડો ઉડે, પોપટ ઉડે, મોર ઉડે, ઢેલ ઉડે, પાડો ઉડે, આમ આંગળે ફળાક દેખાને જીકી દે. એમાં ક્યારેક ક્યારેક એમ ઉશી આંગળી થઈ જાય, આમ ઉશી કરીને પછી પસ્તાય. ને કોઈક તો સત્તા રૂપે વર્તે છે, યાદ રાખો, બુદ્ધિમાં નિશ્ચય થયો છે જેને કારણે આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો. પણ એથી પર એક સ્થાન છે, સત્તારૂપ વર્તે છે, એટલે 3 દેહ થકી પર વર્તે છે. ને કોઈક તો નિત્ય પ્રલયાદિ કે કરીને સર્વે પદાર્થ નાશવંત ને અસાર જાણીને તથા વૈરાગ્યનું ગ્રહણ કરીને શ્રી હરિજીની વિશે પ્રીતિ કરે છે, તે એક એકથી બળ્યા સત્તારૂપે વર્તે છે, દેહ થકી પર થઈને વર્તે છે, દેહ થકી પર થઈને વર્તે છે. પણ જો ત્યાં પરમાત્માનો સંબંધ નથી તો હજી વિઘન છે, એક એનાથી પર જઈને વર્તે છે. ઇથિની એક પર તત્વ, કેવું પર તત્વ છે, તો કે એની સ્થિતિ એવી સમજણવાળી છે, નિત્ય પ્રલયાદિક એટલે નિત્ય, નૈમિતિક, પ્રાકૃત અને આત્યંતિક પ્રલયમાં કશું બચતું નથી, એવો દ્રઢ વૈરાગ રાખી, બધું નાશવંત સમજી, જગત આખાને અસાર સમજી, વૈરાગ્ય કરીને બધું નાશ સમજી, શુદ્ધ વૈરાગ સભી જ શ્રી હરિજીની વિશે પ્રીતિ કરે છે. આત્મરૂપે વર્તુ એના કરતાય, યાદ રહે, આત્મરૂપે વર્તુ એના કરતાય જગતને નાશવંત સમજીને પુરુષોત્તમમાં જોડાવું શ્રેષ્ઠ છે. મહારાજનો પણ મત છે, મહારાજે લોયાના 12માં વચનમાં તમે કીધું મહારાજ કે બ્રહ્મરૂપ થયું એટલે પૂરું થયું એમ નહીં સમજતા, તમે વિદિત્વાથી મૃત્યુમેતી નાન્ય પંથા વિદ્ય તે નાય. મહારાજ કે બ્રહ્મરૂપ થયો એને પણ પરબ્રહ્મને તો ભજવા જ રહ્યા, એ બધાના કરતા શ્રેષ્ઠ છે. એટલે આત્મારૂપ બને છે, આત્મારૂપ બન્યા પછી અનુસંધાન જો ન રહે તો મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજ કે ભગવાનને સંતની કૃપાથી આત્મારૂપ બને, આત્મદર્શન સુધી પહોંચે છે અને પછી એને યોગ સિદ્ધ થાય છે. ભગવાન કે સંતની કૃપાથી યોગ સિદ્ધ થાય છે, યોગ સિદ્ધ થયા પછી એને ભગવાન અને સંત ગૌણ થઈ જાય, એમ કેમ થતું છે, એ મહારાજ વચનામૃતમાં પ્રશ્ન કર્યો. કેટલા વચનામૃત છે એમ જ લગભગ તમે કોઈ ઉશે આંગળી નહીં કરો, કરશે કોઈ નહીં ને, કોઈ કોને, બે તમારે બેમાં થઈ ગઈને કરવી છે નહીં, કોને કરવી છે, કયો અક્ષય, મધ્યનું 66મું 66 શબ્દ ને, એ મને ખબર નહીં, ઠાકોરજી ખાનું બાકી રહી દીધું, એક એ બે આકડે બે સગડા ને એક સગડે હાથને ખબર નહીં પડતી કે આને શું કહેવાય, આને શું કહેવાય ખબર નહીં, ખાનું ખાલી બોલો, કોઈક ફોન કરે ને ગુજરાતી બોલે, એમ કે સટસટ, હું કહ્યું એમ નહીં, તું તું બોલ ઇંગ્લિશ આંકડો બોલ, 666 67 66 66મો છે ને, હા, મધ્યનું 66મો ઉચ્ચારણ છે. એક એક ભગતમાન મને કહ્યું 87 કિલો વાળા ભગતને ક્યારેક દેખાડે એટલે ઉભો થાય 87 કિલો વાળા થાવું થાવું થાય. મને કેદાડાનો યાદ આવતું ભાઈ, વારવાર ભૂલી જાવ, થતો ઉભો 87 કિલો વાળો આ ભગત. 87 માંથી 61 અત્યારે છે, 58 માંથી બે મેં કીધું ને હમણાં પાસે, જો બધા ઉપા આખી શિબિરમાં ઉપા, એક દી શરબત લઈ એકને એક દાડા બોલો તઈ ત્યાં તઈ ભગવાન સુધી પોગાય. ખાન એ તાકડ ધીના કરવા, જલસા કરવા અને જરાય કે દેહનું સહન ન કરો એમ મારા જાય થઈ જાય ભલામણ. હે અમુક અમુક તો કે મારે હાજે ફાંકી લેવી પડે છે ને તો પચવાની, કેમ તો કે 4 ટાઈમ પચતું નથી. મધ્યનું 66મું વચન અહીંયા એ જ વાત છે. આત્મારૂપ બને યાદ રાખજો. અહીંયા મહારાજ કે આત્મારૂપ સત્તારૂપ બન્યું એટલે બહુ શ્રેષ્ઠ વાત છે, પણ સત્તારૂપ બનવા પછી એ નથી ને એક શ્રેષ્ઠ વાત છે. સત્તારૂપમાં ક્યારેક આત્માને અધિક દેખાઈ દે અથવા તો આત્માને વિશે અધિક ભાવ આવી જાય, જો ગાફલાય પણ આવે તો, સમજાણું બરાબર યાદ રાખજો. બહુ સમજાજો પોઈન્ટ છે. દેહમાંથી બહાર નીકળે, પહેલાં તો બહાર પદાર્થમાંથી બહાર નીકળે, એટલે બારીમાંથી બહાર નીકળ્યો, ઘરમાંથી બહાર નીકળ્યો, દેહમાંથી બહાર નીકળે, આત્મારૂપ બની જાય. પણ આત્મારૂપ બન્યા પછી સાવધાન બને, જો સાવધાન ન બને તો એને બીજું ગૌણ બની જાય. આત્મારૂપ બન્યો એટલે બહુ શ્રેષ્ઠ કક્ષા, પણ ક્યારેક આત્મા એને શ્રેષ્ઠ મનાઈ જાય તો એટલી ન્યૂનતા રહી જાય. એનાથી શ્રેષ્ઠ કોણ? તો કે આત્મારૂપ તો એ છે જ, સમજી રાખજો, આત્મારૂપ તો છે જ, પણ આત્મારૂપ બન્યા પછી જે પરમાત્માની સાથે અખંડ નાતો રાખે છે એ બધા એના કરતા શ્રેષ્ઠ છે. ઉત્તરોત્તર સ્વામી કે શ્રી હરિજીની વિશે પ્રીતિ કરી હતી, એક એકથી બળ્યા છે. એવી રીતે સ્વામીએ અહીંયા 50 વાત પૂરી કરી અને ભક્તો 50 વાતની સાથે આપણી શિબિરની સદગુરુએ ગોપાળાન સ્વામીની વાતોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વામીની વાતો ભક્તો, આ દુનિયામાં કોઈની તાકાત નથી કે સ્વામીની વાતોને સમ્યક રીતે સમજી શકે કે સમજાવી શકે. સ્વામીની સ્વામીની વાતોની ઊંચાઈને આંબી શકાય એમ નથી, એની ઊંડાઈને માપી શકાય એમ નથી. માટે વારંવાર ભગવાન શ્રી હરિ ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરી હતી કે આપ ભળજો. બહુ હૃદયથી પ્રાર્થના કરીને શરૂઆત કરતો હતો કે આ આ બુદ્ધિથી સમજી અગાય કે સમજાઈ અગાય એમ નથી, આપ જ સાથે રહેજો કે જેથી કરીને આપના શબ્દો આપના માધ્યમથી સમજી શકાય. એટલા માટે જેવી રીતે ભગવાન શ્રીહરિ અને સદગુરુએ ગોપાળાન સ્વામીએ જેવી પ્રેરણા કરી એવી વાતો કરી છે, એમાં કાંઈ કચાશ રહી ગયો હોય તો આપ સર્વે જ્ઞાની છો, એ બદલ ક્ષમા કરજો. એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ.